સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી રાધાય રમણ દેવની છાવણીના પંચમ દિવસે અદ્ભુત આપણે પરચા પ્રકરણ નથી લાગતું જીવનનો બોજ આપણે કારણ વિનાનો માથા ઉપર લઈને ફરીએ છીએ. મારા જ ઉપર જીવન છોડી દેવાની જરૂર છે એમ નથી લાગતું. કારણ વિનાનું ટેન્શન લઈ છું એમ નથી લાગતું. મારા જ ઉપર જે બોજ છોડી દે મહારાજ સ્વામી એનું વહન કરવા તૈયાર છે. તે દાડે કર્યું, આજે કરે, ભવિષ્યમાં પણ કરશે, પણ કોનું કરશે એના ઉપર છોડશે, મહારાજ ઉપર છોડશે. મહારાજ કે જેનો મારો મહિમા સમજાશે એનું વહન હું કરીશ. પ્રથમના 72માં પ્રમાણે મહારાજ કે પછી કાળ, કર્મ, માયા એનું ખરાબ કરવા જશે પણ ખરાબ નહીં કરી શકે. અદ્ભુત પ્રચા પ્રકરણ પૂજ્ય પૂર્ણ સ્વામી આપણને સંભળાયું. ખબર નહીં તેમ છતાં તમને બધાને સંસારમાં કેમ ગમે છે. સાચું કહું આવો જોગ અમને નહોતો મળ્યો જે દે મેં સાધુ થવા નીકળ્યા તે દાડે. હજી નથી ખરા માણા છે. કહેવા વાળા તો ભલામણ અમને નહોતા મળ્યા, તમને તો મળ્યા છે બધા. આ બાજુ ખોટું આપણે સામું જોઈને બોલ બોલ કરીએ છીએ. કારણ વિનાનું સ્વામી વાતમ લખ્યું, કહી દઉં, કીધું કહું, કહી દઉં, ખોટું નહીં લાગે ચોક્કસ. સ્વામી કે ગઢા ગઢા બહુ મથુની પાકેલ ગલકા જેવા કહેવાય કે એમાં કાંઈ ન વળે. આમાં મથે તમે જ કાંઈક ફાલ આવે, આમાં જ હું નીકળે. ઘરના રાજી થાય નીકળે, પણ નીકળે હવે આ હલવાઈ ગયેલા નીકળે તમને લાગે છે? જીવન ભગવાન ઉપર છોડીએ, બસ ભગવાન ઉપર જીવન છોડતા બધા જ કામ સ્વયં મહારાજ કરશે. યાદ રાખજો, આપણા કામ કરવા માટે, આપણા કામ કરવા માટે મારને ગોકળી થવું જરાય કઠણ ન પડે, ખારવો થવું કઠણ ન પડે. તમે વિચારો ખરા, હે, આપણા કામ કરવા માટે મહારાજ ગોકળી થઈ જાય, મહારાજ ખારવો થઈ જાય, બસ આપણે એને થવા જોઈએ. અદ્ભુત પ્રચા પ્રકરણ આપણે સાંભળ્યું. હવે આપણે ગોપાળાનંદ સ્વામીની વાતો, કાલે કેટલી વાતો પૂરી થઈ હતી? 23 પૂરી થઈ હતી. આજે આપણે 24મી વાતથી આગળ વધીએ. શ્રી હરિજીની કથા વાર્તાનું શ્રવણ કરીને મનન તથા નિધિધ્યાસ કર્યાનો અભ્યાસ અતિશય રાખવો, ને ગમે તેવી મોટપને પામ્યો હોય તો પણ અધિક અધિક સમજ્યાની દ્રષ્ટિ હોય તો તે કોઈ ઐશ્વર્યમાં બંધાય નહીં ને મોટાએ બહુ આવે. એક વાત બહુ સ્પષ્ટ છે, ગોપાળાનંદ સ્વામીની વાતોના અભ્યાસ વિના જીવને છમરું આવી જાય, એને લોથો આવી જ જાય, એને ડુંડું આવી જ જાય. સમજાય છે તમને? સ્વામીની વાતો જે કેવી છે, ગમે તેટલી મોટપને પામે, ગમે એટલી ઊંચાઈને પામે તો છમરું ન આવવા દે, લોથો ન આવવા દે, ડુંડું ન આવવા દે. સ્વામી કેટલું સરસ કહે. અને એને માટે સ્વામી કારણ ગોતી કાઢ્યું. બરાબર યાદ રાખજો, લોથો ન આવે, સમરૂ ન આવે, ડુંડું નું કારણ શું? ગમે એટલી ઊંચાઈને પામે તોય જીવને અહંકાર પ્રવેશ ન કરી શકે એનું કારણ શું? કારણ સ્વામી ગોત્યું. સ્વામી કે શ્રી હરિજીની કથા વાર્તાનું શ્રવણ, હું કારણ બતાવ્યું કથા, હું કારણ બતાવ્યું કથા. કથા વાર્તા વિના તો ભગવાન સ્વામિનારાયણ અંત્યના 24માં વચનામૃતમાં કહે, હરિભગતની અંદર કોઈ દી હરિભગતના ગુણ આવે જ નહીં. હરિભગતની અંદર કોઈ દી હરિભગતના ગુણ આવે જ નહીં કથા વાર્તા વિના. એ પોતાની જાતને મહારાજ મળ્યા એથી કરીને અહોભાવ ક્યારેય વ્યક્ત કરી જ ન હગે. આમ આઠો પર આનંદ આનંદ થાય, મહારાજ મળ્યા એટલે એવું થાય જ નહીં. સાચું કહું છું, તમારી ક્યાં કરો, જો આને કથા છૂટી જાય યાદ રાખજો તો એને પણ મહારાજ મળ્યાનો આનંદ છૂટી જાય. બોલો, પછી એને કોઈ મહંત બનાવી દે, કોઈને મોટી પદવી આપી દે તો એનો કોટો સડી જાય, કોઈ વાહ વાહ કરે એનો કોટો સડી જાય, કોઈક બે શબ્દ વખાણ કરે એનો કોટો સડી જાય, અને તમને રૂપિયાનો, ધનનો, દોલતનો, છોકરાનો, છૈયાનો એનો કોટો સડી જાય. જો કથા ન હોય તો, અને તમને એવા લાખો લોકો જોવા મળશે એમ કહેવાય હાથ હાથ પેઢીનો સત્સંગ, પણ ગુણમાં, હરિભગતના ગુણમાં કાંઈ ન હોય, ઝીરો હોય, આવો ઝીરો. કથા વર્તા વિના કોઈ ગુણ આવે એ કાંઈ, હું તેમ બોલી છી, કોણ બોલું છે? સર્વોપરી પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી શબ્દ નીકળ્યા, પૂર્વને બદલે કદાચ પશ્ચિમમાં સૂરજ ઉગે તોય પણ એ શબ્દ કોઈ દિન ન્યથા ન થાય. કથા વાર્તા વિના કોઈ દીરોડા ગુણ ન આવે, કોઈ દીરોડા ગુણ ન આવે. એ કદાચ સત્સંગના હજારો કામ કરે, પણ યાદ રાખજો એ હજારો કામની પાછળ એની પ્રસન્નતાનો છુપાયેલી હોય, સમજાય છે તમને? એને વાહ વાહ છુપાયેલી હોય, અને વાહ વાહને માટે તૂટી જાય, પણ ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે ન કરી શકે. અને યાદ રાખજો, કથા વાર્તાથી જેનું અંગ ઘડાણું, એની પ્રત્યેક ક્રિયા ભગવાનની પ્રસન્નતાને માટે હોય. દુનિયા વખાણે તોય ભલે, દુનિયા નિંદે તોય ભલે, મારો ભગવાન રાજી થાય છે, બસ પત્યું. સ્વામીના શબ્દો અને સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના શબ્દો કોઈ દિન યથા ન થાય. ગમે એટલી મોટે પામે, ગમે એટલી મોટે પામે, આ બધી મોટપ છે ને, આ એટલે આ એટલે આ જગતની મોટપ, એ તો બહુ શુલ્ક છે, બહુ શુલ્ક છે. હાઉ સામાન્યમાં સામાન્ય એ મોટપ છે. નાના 8-10 વર્ષના બાળકો મોલીખડાના બળદ બનાવી રમતા હોય, અને પછી એમ માને મારા બળદ તો બાકી, આહા આહા, મોલીખડું જરાક લાડુ હાથમાં આવી ગયું, બીજું કાંઈ હોય નહીં, સમજાય? મોલીખડું જરાક, બીજો એનો મિત્ર હોય એના બળદનું મોલીખડું થોડુંક પાતળું હોય, અને એનું પોતાનું મોલીખડું જરાક જાડું હોય, તો એમ મને ઓહો મારા બળદ, મારા બળદ, મારા બળદ હોય મોલીખડાના. મોલીખડા ખબર પડે, કેટલાને ખબર પૂછ્યા કરો, મોલીખડાને ખબર પડતી હોય મોલીખડું એટલે શું? આમાં કોઈને ખબર, મોલીખડાને ખબર? જુવારની ખબર પડે, જુવાર બાજરીની ખબર પડે, બાજરી, હા બાજરી હોય ને, બાજરી એનો છોડ થાય ને, પછી પાકી જાય બાજરી, એને એને લણી લેવાની, એટલે એના ડુંડા હોય ને બાજરીવાળો ભાગ, એને કાઢી નાખવાનો, પછી ઊભો છોડ હોય ને, એ છોડને આમ આમ એ પર છાલ છોટે, એ છાલ ઉખેડો, એટલે અંદરથી પોચું પોચું થર્મોકોલ જેવું આ પાતળું નીકળે, એને મોલીખડું કહેવાય. આમ લાંબુ હોય, ફૂટનું, પોણા ફૂટનું, એને પછી એની છોય હોય ઉપરની, એને વાળે અને આમ 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 ખૂતાડે, એટલે એને એને એ પગ ગણાય, અને ઉપલું જે મોલીખડું એની પીઠ બને, અને એ જે છોય હોય ને એને જરાક આમ વાળે, એને એને શિંગડા બની જાય, ઉપર ખૂતાડે અને એને કોટ થઈ જાય, બધું એમાંથી પતી જાય. આમાં જાડું મોલીખડું આવી ગયું તેમ મને ઓહો મારા કાંઈ બળદ. એ મોલીખડામાં યાદ રહ્યો, આ મોલીખડામાં કાંઈ ફેર નથી. સારો બંગલો મળી જાય, જરાક રૂપિયા મળી જાય, સારી ગાડી મળી જાય, મોલીખડાથી જરાય વધારે નથી, જરાય વધારે નથી. એ પોતે આ મોલીખડાનો જાડો બળદ માનીને ઓહો 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 થતો હોય, અને ભણવામાં ધ્યાન ન આપે, એનો બાપો આવે ને એને જે છેડે દાજ મારે, ને આમ પગ મોલીખડાનો બળદ બળદ ભાંગીને ભૂકો કરી નાખે, ઓલો રોવે, ટાટિયા પછાડે, શું કરે? ટાટિયા પછાડે. એમ ઠાકોરજી આપણા મોલીખડાને બળદને ક્યારેક ભાંગે તે આપણે ટાટિયા જ પછાડી શું કરી શકો? હે, અરે અરે, હું મારથી અપરાધ થઈ ગયો છે, જેને કારણે મારો ધંધો ભાંગી પડ્યો. એટલે ભલામણા કાંઈ જ ભાંગી પડ્યો, તને અહોભાવ થઈ ગયો, તારું ભણતર બગડતું હતું, તારો મોક્ષ બગડતો હતો, એટલે તારા બાપ ભગવાન સ્વામિનારાયણ ભાંગીને ભૂકો કરી નાખ્યો, તું સીધો રહીને ભણ એમ, મોક્ષને પામ. એ વાત એમ જ છે ભક્તો, એ વાત એમ, એ ખબર કેમ પડે? કથા વાર્તા વિના કોઈ દી સમજાય નહીં. માટે જોજો મોલીખડાવાળા બધા બહુ રાજી થઈ જતા નહીં. બબ્બાઈ સાચું ખોટું? ને ત્યારે એમ થાય, ઓહો મારે તો બે દીકરાના જોઈન્ટ બંગલા, જબરા બંગલા એમ. ઈ ઈ ઈ સોસાયટીમાં એવો કોઈનો બંગલો નહીં એમ, મારા બંગલા એટલે બસ એમ. મોલીખડાના શેના છે? મોલીખડાના ક્યાં ગયેલા કરશનભાઈ? છે ક્યાંય મોલીખડાના? રઘુભાઈ હાવ હાચું કહો, હૃદયના શબ્દો કહો, મોલીખડું જ છે, કાંઈ નથી બીજું, એથી પર કાંઈ નથી, મોલીખડું જ છે. સનાતન તત્વ મહાન તો એક મહારાજ મળે એ છે, એના સંબંધથી આપણી મોટપ છે. આ લોકમાં મહારાજ આપ્યું તો ભલે રે, મહારાજ પ્રથમના ત્રીજા વચન તમે લખી નાખ્યું, બીજામાં જ લખ્યું મહારાજ કે પ્રારબ્ધ જોગે કરીને, પ્રારબ્ધ જોર કરતો હોય તો આ લોકની ધન સંપત્તિ વગેરે વગેરે મળે, પણ જેને હું ઓળખાઈ ગયો હોય અને શ્રેષ્ઠ વૈરાગ પ્રાપ્ત થયો હોય એ રે બંગલામાં. કાંઈ ઠાકોરજીએ કરોડો રૂપિયા કબજો રૂપિયા આપીએ થોડાક ઝૂંપડામાં રહેવા જાય અને સારું ન લાગે ને, અને કરોડો અબજે રૂપિયા આપ્યા થોડો કાંઈ એ પેન્ટે થીગડા મારે અને ના પાડી પાછી એની મારે બંદી કરી. ભાષ્યમાં લખ્યું મહારાજ કે ધનાઢ્ય ગ્રસ્થ બની અને પછી કપડાને થીગડા મારે નગ્ન સમજવો, એટલે તો બધું કરવું પડે. આ લોકની જે રીતે રહેવાનું, જે પ્રારબ્ધ પ્રમાણ પ્રાપ્ત થયું પ્રમાણ રહે, પણ અંદર લેશ માત્ર અહંકાર નહીં, એથી લેશ માત્ર મોટપ નહીં. હા, મોટપ આચમનને પણ યાદ રાખો, આચમન પણ ધક્કો મારી અને બહાર નીકળે એવું મોટપ છે, પણ શેની મોટપ છે? પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મળ્યા એની મોટપ છે, એની મહાનતા છે. મહારાજ મળ્યા, મહારાજ મળ્યા, ભલા કોઈ હિસાબે જે મહારાજનો ભેટો ન થાય, કોઈ હિસાબે મારાનો ભેટો ન થાય. ઈશ્વર ચરણદાસ સ્વામી કે આ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર પધારવાને ખબર પડી, 35 બ્રહ્માંડનું રાજ કરતો હતો, કેટલાનું? 35 બ્રહ્માંડનું રાજ કરતો હતો, એને થૂકી માર્યું અને સ્વામી કે પૃથ્વી પર જન્મ લઈ લીધો આ પુરુષોત્તમ નારાયણને ભેટવા માટે. 35 બ્રહ્માંડ વિચારો તો ખરા, મૃત્યુલોક આ એક આવતો 14 લોક, અતળ વિતળ સુતળ તળાતળ રસાતળ મહાતળ પાતાળ ભૂરલોક સ્વર્ગલોક જનલોક તપલોક મહલલોક અને સત્યલોક. હવે ખાલી આ લોકમાં 350 દેશ, એક મૃત્યુલોકમાં 350 દેશ. આપણે એમ હું કાંઈક છું, હું કાંઈક છું, હું આમ છું, આમ. અરે ભલા માણા, એવા કેટલાય દેશો જે દેશની અંદર આપણે દેશના નામ એ નથી આવડતા, 350 દેશના નામ આવડતા, એટલે ઉછાણી કરો કરો તો 300ના આવડતા, એટલા 250ના 200ના 150ના 50 દેશના 25 દેશના, તેમાં ઘણા બધા અમીર નહીં માનતા કહો, હું તો કાંઈ હા હા હે માનતા છે ને, હું તો આમ આખા દેશના નામ આપણને નથી આવડતા, નહીં એમ માન, હું તો કાંઈક, હું તો કાંઈક. એવા તો યાદ રાખજો, 14 લોકનું એક બ્રહ્માંડ, સ્વામી કે 35 બ્રહ્માંડનો અધિષ્ઠાતા હું હતો, હું માલિક હતો, પણ આ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર જઈ રહ્યા છે, ખબર પડી, થૂકી માર્યા 35 બ્રહ્માંડને અને આવી ગયો મૃત્યુલોક ઉપર. પણ સ્વામી કે ઉતાવળો થઈ ગયો, હું આવ્યો પણ પુરુષોત્તમ નારાયણજી નહોતા પધાર્યા, વધામણા ચાલુ હતા, તૈયારીઓ ચાલુ હતી, મારો દેહ એમનેમ પડી ગયો કે. અને સ્વામી કે બીજી વાર મેં જન્મ લીધો, એ ખારવાની ઘેર લીધો, 5 વર્ષની ઉંમર થઈ અને એક દાડો મારા બાપાની હારે આમ આમ જતો હતો સાગરમાં, એમાં કંઈક તોફાન ઉપડ્યું, નાવ ડૂબ્યું, હું મારો બાપ બે મરી ગયા કે, બીજો ફેલ. ત્રીજી વાર લીધો જન્મ, ત્રીજી વાર જન્મો, એક વિદ્વાન બ્રાહ્મણની ઘેરે જન્મો. સ્વામી કે હું જબરો વિદ્વાન થયો, રાજગુરુ થયો, હાથીને ઉપર હોને નંબાડ, એના પર બેહીને રાજ કચેરીમાં જાઓ, તે બંધાઈ ગયો. બોલો, 35 બ્રહ્માંડમાં નો બંધારણ, એક હાથી નિંબાડીને બંધાઈ ગયા, આ જીવ ક્યાં હાલો એ કઈ નીકી. સ્વામી કે બંધાઈ ગયો, ખબર ન રે હું કમાયો, દેહ પડી ગયો. ચોથો જન્મ લીધો, એ લખ્યું પડે અત્યારે મને અનુસંધાન નથી કયો લીધો. ફરીને 5મી વાર જન્મો અને 10-12 વર્ષની મારી ઉંમર થઈને, એક દાડો હું મારી માની સાથે ઘરની બારમાં ફરતો હતો, ત્યાં આકાશમાં મારી ઈચ્છાથી મારાના બે સંતો જતા જોયા. મેં મારી માને પૂછ્યું, માં ઓલું કોણ છે? એણે મારી માએ મને એમ કીધું, તો ભગવાન સ્વામિનારાયણના સાધુ છે. અને સ્વામિનારાયણ નામ સાંભળ્યું, મને 5 જન્મનું જ્ઞાન થઈ ગયું કે ઓહો હો, એની હાટો તો 35 બ્રહ્માંડ છોડીને અહીંયા હું આવ્યો છું એમ. સંસાર છોડી દીધો, ફરતો ફરતો શોધતો શોધતો, એ ભગવાનને શોધતો શોધતો અમદાવાદ સુધી આવ્યો. ખબર પડે કે અહીંયા એમનું મંદિર છે, ભગવાન સ્વામિનારાયણનું મંદિર છે. મંદિરમાં ગયો અને પૂછ્યું, ભાઈ ભગવાન સ્વામિનારાયણ મળશે? ત્યારે ભક્તોએ કીધું, ભગવાન સ્વામિનારાયણ તો કેદાડાના પૃથ્વી પરથી વિદાય લઈને જતા રહ્યા, અને એના પછી એમના સ્થાને આવેલા અયોધ્યા પ્રસાદ મહારાજ વિદાય લીધી અને કેશવ પ્રસાદજી મહારાજ એના સ્થાને બિરાજે. સ્વામી ગે. પછી એની પાસે મેં દીક્ષા લીધી, હું સાધુ થયો. તમે વિચારો, પાંચ પાંચ ધક્કા ખાધા તો સીધો ભેળો ભેટો થયો નહીં સ્વામી, કે પાંચમી વાર પણ ભેટો ન થયો. એવડા મોટા ભગવાન માટે ભક્તો એથી જ મોટો માનજો. મહારાજ મળ્યા છે બસ, એ મસ્તીમાં રહેજો, એ મસ્તીમાં જીવજો, એ મસ્તીમાં બોલજો, એ મસ્તીમાં હાલજો, એ મસ્તીમાં ખાજો પીજો. એ મસ્તીમાં રહીને બધું કરશો ને તો જરાય મર્યાદા બહાર નહીં જવાય. ખાવું તો એની મસ્તીમાં, પીવું તો એની મસ્તીમાં, હાલવું ચાલવું તો એની મસ્તીમાં, સૂવું તો એની મસ્તીમાં, બોલવું તો એની મસ્તીમાં, ધંધો કરો તો એની મસ્તીમાં, એની મસ્તીમાં રહીને તમે કરશો. યાદ રાખજો, લેશ માત્ર બોર્ડરની બહાર પગ નહીં જાય. એની મસ્તી છોડીને જગતની મસ્તીમાં આવીને તમે ખાશો પીશો બોલશો ચાલશો, બેફામ થઈ જાઓ. હું તો આવડો રૂપિયા વાળો, એ તો બધા ભણ્યા બરોબર છે, બધો વ્યવહાર રાખે. મારે તો જરાક મારી રીતે વ્યવહાર રાખવો જોઈએ ને, બીજે ત્રીજે નહીં, પણ પાર્ટીમાં તો જરાક પીવું પડે ને. ન્યા પગી જાઓ બોલો. અને પગી ગયા ભગવાન સ્વામિનારાયણના ગણાતા હોય તેને પગી ગયા. ઘણા વર્ષ પહેલાં અમારે અમે એક સારું થયું, હમણાં નામ ભૂલી જવાનું તો બોલો. એક જગ્યાએ પધરામણી કરવા ગયા અમે. આ વાત કરું છું લગભગ સરદાર આવ્યા પહેલાં, એટલે 16-17 વર્ષ પહેલાંની વાત છે. એક જગ્યાએ પધરામણી કરવા ગયા, ઠાકોરજીને મેવો બધો સૂકો ધરાયો. પછી મેં કીધું પાણી આપો ને, મને કહે સ્વામી ફ્રીજમાં તમારે જાતે લઈ લો ને. ફ્રીજ ખોલ્યું ને તે અંદર બોટલ, વિચારો જ ખરા, હે દારૂની બોટલ. મેં કીધું આ શું? મને કહે સ્વામી આમ રેગ્યુલર તો પીતા જ નથી. કે રેગ્યુલરનો હવાદણો? મેં કીધું સ્વામિનારાયણનો આશ્રિત, આમ તું પી છો? મને કહે સ્વામી મારો ધંધો બિઝનેસ એવડો જબરો રહ્યો એટલે વિદેશના બધી પાર્ટી આવે ત્યારે એને કંપની આપી, પણ મેં કંપનીનો હવાદણો થવામાં મરીન ભૂકા નીકળી જાહે, નહીં બાપા હગા થાય જમના દૂતો, તોડી નાખશે મારી ભાઈ, કાલ હવારા ખોખું પડી જાહે. અને બહુ લીધો, ખાલી ગયા હતા પધરામ હવા કલાક બગાડી, જીભ કાઢી નાખ્યો મોઢે બહાર. સ્વામી ભૂલ થઈ ગઈ, આજ પછી જિંદગીમાં કોઈ દી ન પીવું, કે હવે પછી કોઈ દી ન પીવું. અને મૂક્યો. જોકે ક્યારેક ક્યારેક ભેટો થઈ જાય છે જી, હું તરત પૂછ. મેં કીધું કેમ નહીં, હવે જિંદગીમાં કોઈ દી ન પીવું, હવે પાર્ટી મળે તોય મળે, ભલે ન મળે તોય ભલે. એમ ભક્તો કદાચ આ જગતના પાર્ટી થાય તોય ભલે, ન થાય તોય ભલે. પાર્ટી ન થાય એની ચિંતા નહીં, સ્વામિનારાયણના મટી ન જાય ને એની ચિંતા રાખજો, એની ઉપાધિ કરજો. બહુ અદભુત સ્વામી કહી રહ્યા છે. સ્વામી કે શ્રી હરિજીની કથા વાર્તાનું શ્રવણ કરીને મનન તથા નિધિ ધ્યાસ કરવાનો અભ્યાસ અતિશય રાખો. શ્રવણ કરી, મનન કરી, નિધિ ધ્યાસનો અભ્યાસ અતિશય રાખવો. આપણે કીધું હતું ને કોમ્પ્યુટર યુગ આવ્યો એટલે હવે આમાં બહુ જમા નથી રાખતા તમે ભક્તો. સાચું કહું, સરદારમાંથી ગમે ત્યાં જે સારી કેસેટો બહાર પડતી હોય એને પોતાના ઘરમાં વસાવશો, જે મોક્ષ કરતલ હોય. અભ્યાસ રાખજો અને સાંભળોનો અભ્યાસ રાખજો. ભૂલી જવા હે ને તો ફરીવાર એ યાદ અપાવશે તું કોણ છો અને કોનો છો. આ બે વસ્તુ ભક્તો યાદ રાખવી બહુ મહત્વની. તું કોણ છો, તું કોનો છો, પછી નેથી આગળ જવા હું કોણ છું અને કોનો છું. બસ બે વસ્તુ ભૂલાહે ને ત્યારે યાદ અપાવશે. સ્વામી કે એકલું શ્રવણ, શ્રવણથી કામ નહીં પતે, પછી મનન, આટલી વસ્તુ તમારે કરવી જ પડે. હરિભગત છું તે કરવી જ પડે. ધંધામાં જો નથી નહીં કે આટલું તો ધંધામાં આમ કરવું જ પડે. એમ ધંધો સારો કરવો હોય તો ઓફિસ વ્યવસ્થિત કરવી જ પડે, એનું ફર્નિચર વ્યવસ્થિત કરવું જ પડે, એના જે માણસો એનો સ્ટાફ આવો વ્યવસ્થિત રાખવો જ પડે, એનું આવો રાખવો જ પડે. એટલે એમાં બધું રાખવું પડે, આમાં કાંઈ ન રાખવું પડે. કાલ હવારે જે ટળી જવાનું છે, ટળેલ માટે બધું કરવાનું, અને અખંડકારી માટે કાંઈ નહીં કરવાનું, બધું હાલે. એ આપણને અનુસંધાન આવશે, મારે આટલું તો કરવું જ પડે એમનામ મનન, અને કરવા માટે લાગી જાય એમનામ નિધિ ધ્યાસ. સમજે, લાગી જાય કામે નામ નિધિ ધ્યાસ. અને એકદમ સાંભળી આવે, માને જે કરવાનું છે કરતા હોઈએ, એમાં મારો ઓચિંતા, એ કરવાનું ચાલુ જ હોય, એમાં ઓચિંતા એવો કોઈ બમ્પ આવે, જે બમ્પ એમાંથી આપણને ફગાવી દેવી પોઝિશન હોય, પણ એકદમ સાંભળ્યા આપે એમ મારથી થાય જ નહીં એમ નામ સાક્ષાત્કાર, એ મારથી થાય જ નહીં. એમ કોઈ કદાચ એમ કહે છે કે બીજું કાંઈ નહીં તો વધારે નહીં, ખાલી આ લસણવાળું શાક ખાઈ લે, એટલે તારા દીકરા રે મારી દીકરાનો સંબંધ ફાઇનલ, ઈમારથી થાય જ નહીં અન્નમ સાક્ષાત્કાર. મારો દીકરો કુંવર રહેતો બત્તર, મારી દીકરી કુંવર રહેતો સાંખ્યોગી કિન્નાખી, બાકી ઈમારથી ન થાય એમનામ સાક્ષાત્કાર. આમાંય ડાયા ઘણા થઈ જાય છે. આમાં આમાં તેઓ શિબિરમાં આવેલા, એટલું જ પછી વ્યવહાર રાખવું પડે આપણે. એમ વ્યવહારને દિહવાળી મૂકી, એવા વ્યવહારને દિહવાળી મૂકી દેજો. સાચું કહું છું, એવા વ્યવહારને દિહવાળીઓ મૂકી દેજો જો ભગવાન સ્વામિનારાયણ સુધી પોગવું હોય તો. બાકી તમારા જગતમાં બધું વાહ વાહ કરે તો તમને છૂટશે, બાકી મહારાજ સુધી પોગવું હોય તેવા વ્યવહારને દિહવાળીઓ મૂકી દેજો. વ્યવહાર તો અબજો જન્મથી, વ્યવહાર જ કર્યો, હું બીજું કર્યું, ભજન કર્યું છું, હે વ્યવહાર જ કર્યો છે. અને જ્યારે જન્મે ત્યારે કર્યો છે, પડોશી કરી ગયો છે વ્યવહાર આપણા, આપણા વ્યવહાર પાડોશી કરી ગયો છે. અને ગમે હાજો ગાંડો હોય ને તોય ભગવાન ભજવા ભજતા આવડે કે ન આવડે, મને વ્યવહાર કરતા તો આવડે. હાજો ગાંડો ગમે હોય નહીં, ન આવડે, કારણ કે જીવમાં કરી ગયો એટલે વ્યવહાર તો કર્યો જ. પણ એવા વ્યવહારને દિહવાળીઓ મૂકી દેજો જે ભગવાન સ્વામિનારાયણ નારાજ થાય એવું કરાવે. એ વ્યવહાર જિંદગીમાં નહીં કરશો. મહારાજ કે લિંગઠ ગાંઠ વળી જાય, એકદમ સાંભળી આવે એમનામ સાક્ષાત્કાર. ને ગમે તે મોટપને પામ્યો હોય તો પણ અધિક અધિક સમજ્યાની દ્રષ્ટિ હોય તો તે કોઈ ઐશ્વર્યમાં બંધાય નહીં. અધિક અધિક સમજ્યાની તૈયારી હોય. જો કે અહીંયા વિશેષ કરીને મહારાજ સાધુબાજુ આ લાઈન દોરી રહ્યા છે, કારણ કે ઐશ્વર્ય શબ્દ મૂક્યો. ભગવાનના ભજનથી ભક્તો ગ્રહસ્થ હોય તોય ભલે, સાધુ હોય તોય, લે મારીની આજ્ઞા પાળે, મારીની સ્વરૂપની નિષ્ઠા દ્રઢ કરે અને મારુંનું ભજન કરે એટલે એની અંદર પ્રતાપ આવે, આવે ને આવે જ. પણ સ્વામી કે ગમે એટલો પ્રતાપ આવે, ગમે એટલો પ્રતાપ આવે તોય પણ અધિક અધિક સમજે નહીં. માને અધિક અધિકનો મતલબ એવો થાય, મારા તો આવડા મોટા, હું તો એનો દાસ છું, મારા આવા છે, હું એનો દાસ છું. આ બે વાતનું જેને મનન હોય એ બહુ મોટપને પામે અને જિંદગીમાં કોઈ દી બંધાય નહીં. આ વાત મહારાજે સારંગપુરના સત્રમાં પણ બતાવી, મધ્યના છેલ્લામાં પણ બતાવી. મહારાજ કે જેવડો મને સમજે એવડી મોટપી એને આપું, તેમ છતાં સ્વામીનો નાતો કોઈ દી ભૂસાય નહીં. ભક્તો ઘણા લોકો કહે ને કે ઓલા પહેલાં હારા હતા ને આમ પૂજાવા મળ્યા ને તેમ પૂજાવા મળ્યા ને ડિનક મળ્યા હાંકવા અને પોતાની જાતને પૂજા ને પોતાનું ધ્યાન કરાવ. માફ કરજો, હું એવું માનું છું, એકેને ભગવાન સ્વામિનારાયણ ઓળખાણા નથી. એકેને જેને ભગવાન સ્વામિનારાયણ ઓળખાય જાય તો દાસનો દાસ બનીને જીવન જીવે. અને એમ ન હોય તો ગોપાળાનંદ સ્વામી આજ ભગવાન થઈને પૂજાતા હોત, પોતે ભગવાન થઈ ગયા હોત. એમ જો ન હોત તો ગુણાતીતાન સ્વામી ભગવાન થઈ ગયા હોત. એમ ન હોત તો મુક્તાનંદ સ્વામી ભગવાન થઈ ગયા હોત. વ્યાપકાનંદ સ્વામી ભગવાન થઈ ગયા હોત, મરદા બેઠા કરતા હતા. કહો પણ કેમ દાસના દાસ બની રહ્યા? કારણ કે એને આની ઓળખાણ હતી. એને કોની ઓળખાણ હતી? આની ઓળખાણ હતી. દાખલા તરીકે રાજકોટમાં સરસ 2 એકર જમીનમાં કદાચ તેમ બંગલો બનાવ્યો હોય, પણ રિલાયન્સ વાળાને આગળ તમારા મનમાં કોઈ દેમ થાય એની પાસે બડાઈની વાતો કરો, હું આમ છું તેમ છું, દાસ થઈ જાઉં, સમજાય છે? એમ પુરુષોત્તમ નારાયણ જેને ઓળખ્યામાં આવે એ કોઈ દી જિંદગીમાં દાસ મટે જ નહીં. એ દાસ કોઈ દી ગમે એટલી મોટપને પામે ને એની આગળ હું પણ, એની આગળ હું, આપણી મોટપ પુરુષોત્તમ નારાયણ આગળ કેવડી ખબર તમને? સાગર અગાધ પાણીનો ભીરો કેટલો છે, અગાધ પાણીનો ભીરો. એમાં આંગળી બોળીએ, આંગળી ઊંચી કરીએ અને એમાં જેટલું પાણી છોંટે એટલી આપણી મોટપ છે. અને સાગર જેવડી મોટપ ભગવાન સ્વામિનારાયણની છે. હવે અમે શું અહંકાર કરીએ કોજી, એ શું અહંકાર કરીએ? અનંત કરોડો બ્રહ્માની ઉત્પત્તિ કરે, સ્થિતિ કરે, પ્રલય કરે, આવા તો ભગવાન સ્વામિનારાયણે અબજો અબજો ખડકી દીધા. અબજો કેટલા? અબજો એના મેનેજરો છે, અબજો એના અરે એના નાના મન હાવ તુચ્છમાં તુચ્છ મેનેજર હોય ને એની પાછળ 500,000, 50,000, 50,000, 2 લાખ બબે લાખ તો એના 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 દાસ છે, એના હાવ છેલ્લી ક્વોલિટીના મેનેજર પાસે. બોલો, એ સમજાય છે તમને? એ સમજાય છે? નહીં સમજાતું? અરે ભલા માણા, આ દુનિયા જેની પાસે ગાંડી થઈ ગઈ, અરે મેં આમ સંકલ્પ કરો, મારું આમ પહેલાંય કામ કરી દીધું, આ મેં આ કરી દીધું, આ બાપે આ કરી દીધું, મારું આમ કામ કરી દીધું, એ બધાય ભગવાન સ્વામિનારાયણના મેનેજર. અને એમાંય કેટેગરી સર્વથી શ્રેષ્ઠ મેનેજર પ્રદુબર મૂળ અક્ષર, પછી એ મુક્તો, પછી મહાપુરુષ, પછી પ્રધાન પુરુષો, પછી આમ ડિસ્ટ્રીબ્યુટ કરતા ગયા, શાખો વધતી ગઈ ને, વિરાટ ને પછી પ્રધા વિરાટ, પછી બ્રહ્મા વિષ્ણુ શંકર બનાવ્યા, અને પછી તો શાખાઓ બહુ વધી, ઇન્દ્ર, અને પછી તો 33 કરોડ દેવતાઓ, આ બધી શાખાઓ વધારતા ગયા. એક એકની પાછળ યાદ રાખ, આમ ઝુમખું થયું, 33 કરોડ દેવતા ઇન્દ્રની સાથે ઝુમખું થયું, અને એ એક એક દેવની પાછળ લાખો ને કરોડો નો ઝુમખા. સમજાય હવે કે હજી નહીં સમજાતું? એના પાવર, તો તમે એના પાવર, તો એને ડાયરેક્ટ ભગવાન સ્વામિનારાયણનો સંબંધ નથી. એ બધા યાદ રાખજો, ભગવાન સ્વામિનારાયણની શક્તિ કાર્ય ચોક્કસ કરી રહી છે. મહારાજ બોલ્યા, મહારાજ અદ્ભુત વાત પ્રથમના 41માં વચનામતમાં વાત કરી મહારાજ કે તારતમ્યતા પ્રમાણે અમે એની અંદર રહીએ. તારતમ્યતા પણ ભક્તો અહીંયા સમજવું, તારતમ્યતા પ્રમાણે એની જેવી કેટેગરી, જેવું એનું લેવલ, એટલી અમે સામર્થ્ય મૂકી એના દ્વારા કાર્ય કરીએ છીએ. પણ આપણી સાથે એ ભગવાન સ્વામિનારાયણનો સીધો સંબંધ છે. આપણે વચ્ચે કોઈ શાખાને સીધો ભગવાન સ્વામિનારાયણનો આપણને સંબંધ લાગુ પડ્યો છે. એને તો કેટલા વાયા 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 કરતા 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 હવે બધા પોતપોતાનું કાઢતા જ જાય. કેન્દ્રમાંથી 50 લાખ પાસ થાય આવે ને તો સરપંચ માટે માંડ 5 વધે તો વધે. આપણે સીધો કેન્દ્રારે સંબંધ, સીધો કેન્દ્રારે સંબંધ, સીધો મારે ન્યારે સંબંધ છે આપણો. સમજો, સીધો મારનો સંબંધ. આ વાત જો સમજાણી હોય તો ગમે એટલી મોટપને પામીએ, ગમે એટલી મોટપને પામીએ, પરંતુ તેમ છતાંય લેશ માત્ર હું કાંઈક છું એમ ન થાય, જેથી કરીને મોટપ સ્વામી કે વધતી જ જાય, વધતી જ જાય, વધતી. અને ગોપાળ સ્વામી ખાલી કીધું એમ નહીં, સ્વામી એમ જ વર્ત્યા છે. સમજાણી, સ્વામીની મોટપ કે જીવતી હતી, કેટલી મોટપ પ્રાપ્ત કર્યા પછી પણ. યાદ રાખો, મહારાજે બધાએ ઐશ્વર્ય પ્રતાપ દેખાડી, વ્યાપકાન સ્વામી પરચો આવ્યો, ઘોડાને બેઠું કર્યું, કર્યું ને ઘોડાને જીવતો કર્યો, છોકરાને જીવતો કર્યો. મહારાજ તરત કીધું, આ હું આદરીશ, એક મ્યાનમાં 2 તલવારની પોહાય, કાં તો તમે એરોને કામે રહીએ. ફાટ દેખાના બંધ કરી દીધા, પરચા દેખાડતા. સચ્ચિદાનંદ સ્વામી વરસાદ વરસાયો, મહારાજ કે આ તો સચ્ચિદાનંદ ભગવાન એરોને કામે રહ્યો, બે નહીં રહી. જ્યારે ગોપાળાનંદ સ્વામી, તો સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી તો વાંચ્યો, વાંચનાર જો કોઈ જેને ખબર ન હોય ગોપાળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના સાધુ છે, અને જો સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી વાંચતો તેના મનમાં એમ થાય, ઓહો કોઈ સર્વોપરી ભગવાન આ પૃથ્વી પર પધારે લાગે, એટલો સ્વામીનો ઐશ્વર્ય પ્રતાપ, એટલા સ્વામીના પરચા. પણ ભગવાન સ્વામિનારાયણે ગોપાળાનંદ સ્વામીને કોઈ જગ્યાએ રોક્યા હોય, સ્વામી તમારે એવા પરચા ન દેખાડવા, 3 રૂપે તમારું ન થવું, 3 રૂપે થાય, બોલો 3 રૂપે તમારે ન થવું, તમારે એ ચંદ્રગ્રહણ હુકામ રોકવું જોઈએ, તમારે ન રોકવું. યાદ રાખજો, મહારાજે ગોપાળાનંદ સ્વામીને કોઈ દી ન રોક્યા, કોઈ દી ન રોક્યા. કારણ શું? સ્વામી પોતે બોલે છે એટલું ને આ સમજણ એને દ્રઢ કરી હતી, દ્રઢ કરી હતી. ગમે એટલી મોટે પામીએ તેમ છતાંય મહારાજ તો અપાર ના અપાર છે, મારા જેવા મહારાજ એક જ છે, એને કોઈ આંબી ન શકે, ને એની આગળ હું તો કોઈ લેખામ નથી. અને હકીકત આમ જ છે, આપણી દ્રષ્ટિએ ગોપાળન સ્વામીની કોઈ મહાનતા આપણે વર્ણવી ન શકે એટલી છે, પણ તેમ છતાં ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિમાં XYZ નામની XYZ કોઈની મોટપ કોઈ લેખામ નથી. કોઈ પણ હોય નહીં, કોઈ પણ હોય નહીં, લેશ માત્ર નથી. હું કહું છું એમની લોહી. આમ 13માં મહારાજ પોતે બોલ્યા, મહારાજ કે અક્ષર બધાને ધારી રહ્યું છે, બધાને અમને હોતે ધારી રહ્યું છે, પણ એક લેશ માત્ર અક્ષરના હૃદયમાં પણ ગુમાન આવે, ઓહો હું તો આ બધાને ધારી રહ્યો છું, આમ એક લેશ માત્ર અહંકાર આવે તો મારે કે અક્ષરને પણ મારા સ્વરૂપમાં લીન કરી નાખી સ્વરાટ થકા બધાને ધારવા માટે હું સમર્થ, સ્વરાટ થકા બધાને ધારવા માટે સમર્થ. આ વાત આમ જ છે. લો, સ્વામી જે વાત લખે એ વાત બહુ અદ્ભુત છે. સ્વામી કે ગમે તે મોટપને પામ્યો હતો, પણ અધિક અધિક સમજ્યાની દ્રષ્ટિ હોય તો તે કોઈ ઐશ્વર્ય બંધાય નહીં, ને મોટાય બહુ આવે, બહુ આવે. કોઈ ભક્તો આવા મોટા મહારાજ મળ્યા પછી મહારાજ જે કીધું એ પદ્ધતિને પકડી ન રાખે, અને બેફામ જ્યારે બનવા મળે ને ત્યારે આપણને કંઈ અહોભાવ ન થાય, દયા આવે એના ઉપર. અરે રે, આવડા મોટા મહારાજ મળ્યા ને સમજાણા નહીં, હે દયા આવે. સાચું કહું, બહુ રૂપિયાવાળાને ભાળીને, બહુ રૂપિયાવાળા આ વ્યાસપીઠ ઉપર બેસ ઠોસું બોલું છું, અહીં બેહીને બોલું છું, ભક્તો ભગવાનની સાક્ષી બોલું છું. બહુ રૂપિયાવાળાને ભાળી, બહુ રૂપિયાવાળાને, અને નો ભજન કરતો હોય, નો કોઈ સારી જગ્યાને રૂપિયા વાપરતો હોય, એને જોઈ અહોભાવ જિંદગીમાં કોઈ દિન નથી થતો, દયા આવી જા કરે રે. આ બિચારીની દિશા હું થાય, હે કાલ હવારાનો ફટાક્યો ફૂટી જાહે, અને દિશા હું થાય બિચારાની. આ જાંજવાના જળમાં દોડ્યો જાય છે, દેડો જાય છે, આમાં જ સુખ લઈ લો, આમાં જ સુખ લઈ લો, આમાં સુખ લઈ લઉં, કાલ હવારે બિચારો મરી જાહે, કાલ આની દિશા શું થાય. એવો કોઈ 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 પ્રસંગ નથી ગયો કોઈ બહુ રૂપિયાવાળાને ભાળીએ, કોઈ પધરામણી કરવાનો અબજોપતિ હોય, અહીં કેવડા તો બંગલા ખડકી દીધા હોય, 10-20 કરોડ રૂપિયાના બંગલા ખડક્યા હોય, ન્યા ગયા પછી કોઈ દેમ ન થાય, આમાં આપણે બધું જોઈ લઈએ, એને જોઈને દયા આવે કરી રહી. ભગવાનને પ્રાર્થના થાય, મહારાજ આને જરાક બિચારાને સમજાવો, આને કાંક માર્ગ જડે, આ બિચારો આંધળો થઈ ગયો, સામા હવે આંધળો રૂપિયા ભાળી આ બંગલો ભાળીને બિચારાને આંખો ફૂટી ગયા, હવે આંધળો થઈ ગયો, અને ગમે એના માથા ભટકાય ભટકાય કરીને બિચારાનો દેહ કાલ પડી જાહે, ભૂંડી વલે થાહે. માટે આપ અહીંયા પધરામણી કરવા પધાર્યા, આ બધા સંતોને તમે પ્રેરણા કરીને આવ્યા છો, માટે મહારાજ આની બુદ્ધિમાં થોડોક પ્રવેશ કરો, આનું બિચારું મેર્યા પછી કાંઈક ખારું થાય, આના પર કાંઈક મહેરબાની કરો. તમને કહું છું, તમને અહોભાવ ન થવો જોઈએ, કેટલો ભાગશાળી, કેવો બંગલો, કેવી ગાડી, કેવો ધંધો, કેટલો ભાગ રાખ, ભાગશાળી ભાગશાળી તો આ બેઠા છે, અન્નમ ભાગશાળી. જેને પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ ઓળખાણા, એથી કોઈ જગતમાં ભાગશાળી છે જ નહીં. બબ્બા બાજી જીતી ગયા, ભૂમાનંદ સ્વામીના શબ્દો, બબ્બા બાજી જીતી ગયા. જગમાં જે સત્સંગી થયા, જેણે કીધો કુસંગ ત્યાગ, તે મનુષ્યના મોટા ભાગ પ્રગટ પ્રભુને શરણે રહ્યા. બબ્બા બાજી જીતી ગયા, આ તો મોક્ષની બાજીઓ જીતીને બેઠા છે, મોક્ષની બાજીઓ જીતીને બેઠા છે. એ વાત ભગવાનના ભક્તો કોઈ દાડો ભૂલતા નહીં, એવા મહેરબાની કરી. અને તમને બધાને કહું છું, આ પાછળ પાછી પરંપરા જાળવજો, છોકરાને કહેજો કે હાવ ગાંડો થઈ જતો રૂપિયા હું માલ મહિનો સામા, એને કહેતા રહેજો આ ફટાક્યો ફૂટી જાય, વૈયા જાઉં કાલે સવારે, સમજાણું. સાચું કહું છોકરાઓને, તમે બધા તો આવો શિબિરમાં, છોકરાઓને લાવતા રહેજો, પરાયણ ધોરાવર એકાદી લાવજો, આ સ્વાદ કુગદી મારાનો ચાખશે ને તો બિચારો મોક્ષને માર્ગે હાલશે, ને તો તમે તો આવો સામાન્ય સ્થિતિમાંથી રૂપિયાવાળા થયા છો એટલે તમને ખબર છે કે મહારાજ શું, સત્સંગ શું, જેથી કરીને તમે સત્સંગને માર્ગે હાલશો, પણ તમે છોકરાને નહીં લાવો ને તો છોકરાને આમ પરંપરામ કરશે, એમનામ સત્સંગ નથી. મહારાજને જોવે, એને સ્થાને બિરાજમાન આચાર્ય મારને જોવે, સંતોને જોવે, ભક્તોને જોવે, હૃદય ગાંડું થઈ જાય, એમનામ સત્સંગ છે. હૃદય ગાંડું થઈ જાય, ઓહો મારા આત્માના હગાવ્યા, મારા આત્માના હગાવ્યા, દેહના સંબંધમાં હું માલ માનવાનો, કહો દેહના સંબંધ કાંઈ પહેલી વાર મા બાપ કર્યા છે, હે પ્રથમનું 20મું ખોલો જ ખરા, 21મું. મહારાજ કહે જગતમાં મારાના શબ્દો જેવા તેવાનો તો ભેજા ફાડી નાખે. મહારાજ કે જગતમાં જેટલી નારી છે, કેટલી, 100-200-500 લાખ 2 લાખ 5 કરોડ નહીં, જગતમાં જેટલી નારી છે બધાને પોતાની પત્ની કરી છે, બધાને પોતાની માં કરી છે. મહારાજ કે જગતમાં જેટલા પુરુષ માત્ર બધાને પોતાનો ધણી કર્યો છે, નારી રૂપ ધારણ કરી કરીને, ક્યારેક આ જીવ નારી નથી, નર નથી, ક્યારેક સ્ત્રી બને, ક્યારેક પુરુષ બને, બધાને પોતાનો પતિ કર્યા છે ને બાપ પણ કર્યા છે. એટલું કીધા પછી મારાના મનમાંથી ઓછું કહેવાણું. મહારાજ કે આમળો, મનુષ્ય જાતિની જ વાત નથી કરતો, જગતમાં જેટલી મીંદડી, કૂતરી, વાંદરી, બધાને માં કરીશ, બધાને પત્ની કરીશ, એમાં હું તમે એમાં એમને હલવાઈ રહેવાના, મારે મારા સગા સંબંધી ના જાવ પડે, હું ભલા માણા સગા સંબંધી, સગા સંબંધી નહીં, કોઈ બંધી વિધે, કાંઈ નહીં બંધી વિધે, મરીન જાહુ ભૂંડી હાલતે ભગવાન સ્વામિનારાયણનો સંબંધ બાંધ, ઈ બંધવી દેહે, ઈ બંધવી દેહે. માટે ભગવાનના ભક્તો, વાત ક્યારે વિસરાય ન જાય, યાદ રાખજો, વાત વિસરાય ન જાય. આ જગતનો એવું એવું પૂર આવેલું છે, એવું પૂર આવેલું છે ભક્તો, ઘોરકળી કાળમાં એવું પૂર આવેલું છે, ભલ ભલા ઘસડાયને સાગર ભેળા થઈ જવાના, ભલ ભલા ઘસડાયને સાગર ભેળા થઈ જવાના, એ તો સત્સંગ કથા વાર્તા રૂપી મૂળિયાજાના પાતાળ સુધી બેઠા છે, એને જ આ પ્રવાહની અંદર ઘસડાવો નહીં થાય, બાકી ભલ ભલા ઘસડાયને સાગર ભેળા થઈ જવાના, સાગર ભેળા, જેના મૂળિયા સત્સંગના પાતાળ સુધી ઊંડા બેઠાય છે એટલા જ બચવાના, બાકી આ ફેલમાં બધા ચડી જવાના, કોઈને બચવા ન દે, ઘોર ઘડી કાળ કોઈને બચવા ન દે. માટે કહું છું, તમે તો આવજો, તમારા છોકરાને લાવજો, એક દાડો તો લાવો, મુમુક્ષા તો બધામાં પડીશ, સમજણ. એને કહેજો ધંધો, હું તો કહું કદાચ તમારી બહુ મોટી કમાણ, રોજના 1 લાખ રૂપિયા કમાતા હોય ને, 1 લાખ, એ 1 લાખને બગાડી નાખી આ સત્સંગ કર્યા જેવો, એકાદ દાડો એને સત્સંગ કરાવજો, એને કહેજો 1 લાખ ભલે નુકસાની જાય, એક દાડો સત્સંગ કરવા, એક દાડો કથા વાર્તામાં આવ્યો, એને ખબર પડશે કે આ તો આંધળી દોટો મૂકી છે. સ્વામી કે બહુ અદભુત, સ્વામી કે આ બધી વસ્તુને જો જાણે તો ગમે તેટલા ઐશ્વર્યને પામે તો કોઈ દી બંધાય નહીં, મોટે બહુ આવે. અને જીવન મુક્ત, વિદેહી મુક્ત તથા કેવલ્ય મુક્તના ભેદ કયા છે તે મધ્ય કેવલ્ય મુક્તિની સ્થિતિ કહીએ છીએ. જેમ પૃથ્વી જળમાં રહી છે ને બહાર જણાય છે તો પણ જળમાં છે, તેમ કેવલ્ય મુક્ત તો સદા પરમેશ્વરમાં રહે છે. તે કયું છે? જે અક્ષરમસ્ય શરીરમ. સ્વામી કે મુક્તના ભેદ છે, જીવન મુક્ત, વિદેહી મુક્ત, કેવલ્ય મુક્ત. જીવન મુક્ત કોને કહેવાય તો યાદ રાખજો, મુક્ત શબ્દ આવ્યો એટલે માયાથી તો મુકાણો છે. મુક્ત શબ્દ મુકાણો એટલે અર્થ શું થયો? શું થયો? માવો ભગત, મુક્ત એટલે માયાથી તો મુકાણો છે, પણ જીવન મુક્ત છે. જીવન મુક્ત એટલે આ લોકના વ્યવહાર કરતાં કરતાં, મહારાજમાં ખૂબ સ્નેહ બંધાયેલો છે, આ લોકના વ્યવહાર કરતાં કરતાં કોઈક વસ્તુની પ્રાપ્તિ થાય, કોઈક વસ્તુ ટળી જાય તો લગારે હરક્ષક થાય. ઈ સેકન્ડે, સમજાણું, ઈ સેકન્ડે અદ્ભુત વિચારધારાનું ધોધ એના હૃદયમાં વહેવા માંડે. અદ્ભુત વિચારધારાનો ધોધ, જે ધોધ બીજી સેકન્ડે પ્રાપ્તિનો આનંદ હોય આનંદને ટાળી નાખે, અને કાંઈક ગુમાવ્યોનો શોક હોય એ શોકને ટાળી નાખે, પણ બીજી સેકન્ડે જેના જન્મમાં આ જગતનો હર્ષ કે શોક ઊભો ન રહી શકે એને જીવન મુક્ત કહેવાય. સમજાય? કોને જીવન મુક્ત કહેવાય? યાદ રહ્યું, એક સેકન્ડમાં, સેકન્ડના અનેક અનેકમી ભાગમાં પ્રાપ્ત થયેલો હર્ષ અને શોક બેમાંથી જે બહાર નીકળી જાય એને જીવન મુક્ત કહેવાય. આપણે લેવલ તપાસતો જ હું કયા સ્ટેપ ઉપર બેઠો છું, કયા સ્ટેપ ઉપર બેઠો છું. ધંધામાં જબરો ફાયદો થયો, 10,000ની વાર લીધી હતી ને 20,000ની થઈ ગઈ, પછી ઊંઘ આવે છે કે કેમ થાય તપાસતું રહેવો. આમાં હોય ને બેઠા હોય તો એને તપાસવું. 50,000નું ચાંદી તોલું કિલો લીધી હતી ને 40,000 થઈ ગયા, ઓટ આવી, પછી ઊંઘ આવે છે કે બીજી સેકન્ડ, બીજી સેકન્ડમાં એમ પ્રાપ્ત થયું. તો અને ભક્તો જો, એવું નથી ન થાય. બોહાયોડો વ્યવહાર કે આખી આખા બ્રહ્માંડનો વ્યવહાર કરે તો શું થઈ ગયું? એ વિચારધારા હોય. અને એવું નથી સંસાર છોડે એમાં જ હોય. એમ હોત તો મહારાજ વડતાલનું વિષ્ણુ વચનમૃત લખત નહીં. વિષ્ણુ વચનમૃત ખબર છે ને કોને ખબર? ઉશાંગળી કરો તો કરો, ઉશાંગળી કરો. વડતાલના વિષ્ણુ વચનમૃત નહીં ખબર હોય તો એક જ ભગત છે એ ઓલી બાજુ રહ્યા. કાચું બહુ છે હજી, બહુ કાચું છે, બહુ કાચું છે લજી બાપા, હજી બહુ કાચું છે. મળું પ્રભુદાસભાઈ, હજી ઘણું કાચું છે. નહીં, થોડું ઘણું કાચું હોય ને તો દાબામાં નાખીને પીકવી દઈ, સમજાય છે તમને? પણ વધારે કાચું તમે દાબામાં નાખવા જાઓ ને તો એમાંથી રસે ન નીકળે ને અથાણું ન થાય, બે માં જ જાય. થોડું ઘણું કાચું ને દાબામાં નાખો ને પાકી જાય ને રસવાળું થઈ જાય, એ ઘણું કાચું છે. મહારાજ બહુ અદ્ભુત વડતાલના વિષમાં વચનમૃત વાત કરી. મહારાજ કે ત્યાગી ગૃહસ્થનો કાંઈ મેળ નથી, મારાના શબ્દો, ત્યાગી ગૃહસ્થનો કાંઈ મેળ નથી. મહારાજ કે જેની સમજણ શ્રેષ્ઠ એ શ્રેષ્ઠ છે. ગ્રસ્ત હોય તોય આ સમજણ લઈને બેઠો એક સેકન્ડના કોટીના ભાગમાં આવેલો હર્ષ કે શોક નાબૂદ થઈ જાય એ ગ્રસ્ત હોય તો મહારાજ કે જીવન મુક્ત છે, અને ત્યાગી હોય તો જીવન મુક્ત છે. અને આ આવી સ્થિતિ પ્રાપ્ત ન કરી શક્યા તો ગ્રસ્ત છે તો બદ્ધ છે, ત્યાગી હોય તો બદ્ધ છે, ત્યાગી હોય તો બદ્ધ છે, જીવન મુક્ત નથી. પહેલી કક્ષા જીવન મુક્ત જ પહેલી કક્ષા. પછી સ્વામી કે વિદેહી મુક્ત. વિદેહી મુક્ત કોને કહેવાય તો યાદ રાખજો, આ લોકના વ્યવહારમાં ગમે તેટલો હર્ષોક થાય, ગમે તેટલો, દેહને પોતાનો ન માને, વ્યવહારને પોતાનો ન માને, જેથી કરીને હરક્ષોક થાય જ નહીં. જેમ પરોધભાઈ, પાછા વળો પરોધભાઈ કે પણ કામ હું વાત કરીને મુદ્દાની, અરે તમારો દીકરો દેહ મૂકી ગયો તે પરોધભાઈ કેમ, કઈ મોટી વાત છે, હળગાવી દો. અરે પણ તમે પાછા વળો, પણ હું પાછો આવું, થોડો જીવ તો થાય ને, હળગાવી દો ને. અને શું કહેવાય, શું કહેવાય? વિદેહી મુક્ત. શું કહેવાય? વિદેહી મુક્ત. એક દી આપણે વાત કરી હતી આંબા ગામના દેવજી ભગત, 22 વર્ષનો દીકરો મહારાજ, એને તેડી દેહને મુકાવી, તેડી વિમાન લઈને આકાશ માર્ગે નીકળ્યા. અને દેવજી ભગત ખેતરમાં કાંક વાડીમાં કામ કરતા હતા, અને મહારાજ તો એને દેખાડતા ગમે ને તેડવા, મહારાજ એને દીકરો ને દેખાડ, મહારાજ કે જય સ્વામિનારાયણ, દેવજી ભાઈ, હે દેવજી ભગત, જય સ્વામિનારાયણ. દેવજી ભગત ઉપર જ્યું, મહારાજ, અરે મહારાજ, તમે તે પડખે છોકરો બેઠેલો દેખાડો વિમાનમાં. મહારાણ કે મહારાજ, અરે પણ રેઢા ઘેરે ખાતર પાડી નીપડ્યા. આને કહેવાય વિદેહી મુક્ત. શું કહેવાય? એમ એમ નથી, મહારાજ તમે મારા દીકરાને લઈ ગયા, રેઢે રેઢે ઘેરે ખાતર પાડી નીપડ્યા, ભલે મહારાજ તમને યોગ્ય લાગ્યું, સાચું. આને કહેવાય વિદેહી મુક્ત. સમજાય છે? હજી નથી લાગતું લેવલ, ઘણું બાકી છે, હે ઘણું બાકી છે. જો ભક્તો, પ્રાપ્તિમાં કાંઈ બાકી નથી. હું તો એમ સમજું છું કે આ શિબિરો સત્સંગ થતા સમજણમાં કાંઈ બાકી નથી રહ્યું, હવે સમજણમાં બાકી નથી રહ્યું. હવે આમાંથી વળી કોઈ ભૂલે છું કે વળી લોટા બોટા તેડતો હોય છે અને નોરતમ ખોટો તૂટતો હોય, કોક હશે એકાદ ટકો આમાંથી, અને ટાઢા ઢેબરા ખાઈને પેટ તોડતો હોય, કોક હશે. આમ નો ટાઢા ખાતા એટલે ઉશાંગળી કરો તો, ટાઢા ઢેબરા ન ખાતા એટલે ગરમા ગરમ, જો કહું છું ને, આમ આમ એમાં તો આપણે બહાર નીકળી ગયા ઘણું ખરું. નિષ્ઠામાં આપણે ઘણો પથ કાપી ગયા ભક્તો. યાદ રાખજો, એકલી નિષ્ઠાથી સ્થિતિ ન બંધાય, એકલી નિષ્ઠાથી સ્થિતિ ન બંધાય. નિષ્ઠાની સાથે સ્થિતિ બાંધવા માટે જ્ઞાનની સાથે વિજ્ઞાન જોઈએ, જ્ઞાનની સાથે વિજ્ઞાન જોઈએ. વિજ્ઞાન મને અનુભૂતિ જોઈએ, મારાના સુખની અનુભૂતિ, એનું નામ વિજ્ઞાન. જ્ઞાનની સાથે વિજ્ઞાન જોઈએ. વિજ્ઞાન જ્યારે થાય ત્યારે અંત્યના 37મા પ્રમાણે, એક સેકન્ડ મારું સુખ ભોગ્યું તેમ લાગે મેં તો કોટી કલ્પો સુધી મારું સુખ ભોગ્યું છે. પછી એ વિષય બાજુ લેવાય નહીં. જ્ઞાનમાં તો મારીની કૃપાથી ઘણો આપણે પથ કાપી ગયા, વિજ્ઞાનમાં ઘણા પાછળ છીએ. શું કામ? તો કે ધંધા ને વ્યવહાર ને એમ એમ એવા ગળે ગળે બાંધ્યા છે કે જેથી કરીને ભજન કરતા નથી. અમેથી જો મહારાજે કીધું ખૂબ ભજન કર્યું એ નાતે જાજુ ન કરી, કારણ ઉંમર પણ માળા તો કરવી જોઈએ, મિનિમમ જેટલી ઉંમરથી એટલી માળા તો કરવી જ જોઈએ. ઉંમર પ્રમાણે માળા ફેરતા હોય એટલે ઉશાંગી કરો તો, જેટલી ઉંમરથી એટલા માળા ફેરો, એટલી માળા ફેરવતો હોય, 50 તો 50 ને 60 તો 60 ને 70 તો 70, ઊંચી રાખો, થોડી થોડી રાખો, ઊંચી રાખો ભલામણ. ₹5 રિઝલ્ટ છે, કેટલા ટકા? હે 5%. ઉપાસનાની બાબતમાં કેટલા? 95% રિઝલ્ટ. કેટલું હતું? 95%. ભજનમાં, જ્ઞાનમાં 95, તો વિજ્ઞાનમાં 5%. સાચું કહું, ભજન વધારજો. અને એમ ભક્તો, થોડુંક છે ને ખાવ, આમ આમ મહારાજ પાસે ઊભા ઊભા માળા ફેરવો એ બહુ સારી વાત છે, પણ આંખે વીંચીને માળા ફેરવો જેથી કરીને કેટલું કાઢવા જેવું છે ખબર તો પડે, એમાં જ પડી તમને. આંખ ખુલ્લી રાખીને માળા ફેરો, પ્રદક્ષિણા ફેરવતા ફેરવતો માળા ફેરવશો ને તો અંદાજ નહીં આવે કેટલું કાઢવું પડશે. એમ ડૉક્ટર નહીં પણ માણસને ગાઈડ થાય વગેરે વગેરે જે કાંઈ થાય તો અનુમાન બાંધે, પણ એને ઓપરેશન જ્યારે કરવાનું થાય ને ત્યારે એક્સરે કઢાવે તો એને ખબર પડે આટલું કાઢવું પડશે. સમજાય છે? એમ ભક્તો, આપણે આંખ વીંચીને જ્યારે ભજન કરશું ત્યારે ખબર પડે છે આટલું આટલું આટલો બગાડ છે, આ બધો કાઢવો પડે એમ છે. એટલે ખુલ્લી આંખે તો કરજો, જો કાઉન્ટરથી ભજન તમે કરો કરજો, કાંઈ ના નથી. પણ ક્યારે કરવાનું ખબર? માળા ફેરવવાનો, ધ્યાન કરવાનો જ્યારે સમય ન હોય. દાખલા તરીકે ધંધે ગયા ને આ ધંધો કરતા કરતા થોડું કાંઈ આમ આમ માળાને બેસી જવાય, ત્યારે કાઉન્ટર રાખજો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એ છે ને તમને કાઉન્ટર પણ મદદરૂપ થાય. ક્યારે મદદરૂપ થાય ખબર? તમે પછી ભજનમાં જ્યારે બેસશો ને ત્યારે તમને મદદ કરશે. શું કરશે? તમે આખો દાડો કાઉન્ટરના માધ્યમથી 5000 મંત્રો જપ્યા હશે, પછી તમે જ્યારે માળા ફેરવા બેસો, જ્યારે ધ્યાન કરવા બેસો ત્યારે તમને મદદરૂપ થાય. કરેલું કોઈ દે જાય નહીં. પાડાની કાન જેવી જમીન તો કમાણી આપે, પણ થોડી ઘણી બીજી હોય ને તો જાહેરમાં કામ તો લાગે ને. એમ કાઉન્ટર દ્વારા કરેલું ભજન પણ તમને કામ ફેલતો નહીં જાય, પણ તમારો જે ગેપ છે, સમય છે, એમાં તો માળા જ કરજો. અને માળા કરતાં કરતાં ભગવાનનો ભક્તો 5, 10, 15 માળા ફેરવી અને પછી બહુ સુખ આવવા માંડ્યું. સુખ આવશે, વિજ્ઞાન જેમ જેમ થવા મળે છે સુખ મળશે આવવા. વિજ્ઞાન નહીં થાય ને ત્યાં સુધી તમને કંટાળો આવશે, હવે ક્યારે પૂરી થયા હશે, અમે ક્યાંથી આપીએ. અને સુખ આવવા માંડશે પછી ઓટોમેટિક ઊંડા ઉતરવા માંડશે. આમ મારની મૂર્તિમાં આમ આમ ગરકા થવાની ઈચ્છા થાય કે આમ મજા આવે છે, બેઠો ઠીક બેઠો છે એવું થવા માંડશે. અને ભક્તો એવું જ્યારે થવા માંડે ત્યારે બીજા મુક્તની સ્થિતિ સુધી પહોંચી શકાશે. ભજનના અવલંબનની કરી જીવન મુક્તમાંથી વિદેહી મુક્તમાં જવાશે. જીવન મુક્તમાં યાદ રાખજો, જીવન મુક્ત ફક્ત જ્ઞાનના માધ્યમથી પણ જીવન મુક્ત થઈ જવાશે. ફક્ત જ્ઞાનના માધ્યમથી જીવન મુક્તની કક્ષા સુધી પહોંચી જવાશે. પણ વિદેહીની મુક્તની સ્થિતિમાં પ્રાપ્ત જો પ્રાપ્તિ કરવી હશે તો ભજન વધારવું પડશે. ત્યારે શું થશે, શું થશે, વિદેહી મુક્ત થવા છે. કેટલા મુક્ત છે નામ બોલો તો, પહેલો જીવન મુક્ત, બીજા વિદેહી મુક્ત, ત્રીજા કેવલ્ય મુક્ત. બે સ્ટેપમાંથી બહાર નીકળ્યા. તમે જ્ઞાન સંપૂર્ણ પ્રાપ્ત કરશો એટલે એમાંથી તમે જીવન મુક્ત કક્ષા સુધી પહોંચી શકશો આ મહારાજના જોરે. પછી વિદેહી મુક્ત જો થવું હશે તો વિજ્ઞાન પ્રાપ્ત કરવું પડશે અને એના માટે ભજન આદરવું પડે. ભજન જેમ જેમ થાય એમ વિદેહી મુક્ત થવાશે. હજી કેવલ મુક્ત સુધી પહોંચવાનું, ક્યાં પહોંચવાનું, કેવલ મુક્ત. કેવલ મુક્તની સ્થિતિ કેવી હોય તો યાદ રાખજો, વિદેહી મુક્તને આ દુનિયાની કોઈ પ્રાપ્તિ થાય કે અથવા ટળી જાય એનો હરખશોક જ ન હોય, એને શું કહેવાય, વિદેહી મુક્ત. પણ આ દેહ જે ખલકો છે, આ શરીર જે છે, એની સાથેનો સંપૂર્ણ સંબંધ ટળતો નથી. માને ભજન કરતા કરતા ભજન ખરેખરું કરે છે, પણ હું અને મહારાજ વિભાગીકરણ પણ રહેશે. અને દેહના બધાથી વાલમ વાળું કોઈ તો દેહ શું છે, કોણ વાળું છે, દેહ. તમને કહો ગુજરાતમાં એટલે વાંદરા ખબર, આ એ દોડા દોડ કરતા હોય, એવા દોડા દોડ શીલામ કરતા હોય, એના બચ્ચાને છાતી વળગાડ્યો, આપણને થાય ને હેત કેટલું છે. આવું હેત આપણને મહારાજમાં થઈ જાય બહુ સારું એમ સંકલ્પ થઈ જાય, બોલો. પણ ન કરતા હોય એવું હેત, એ શિયાળામાં છાતી લગાડીને દોડધામ દોડધામ કરે, પણ શિયાળા સુધી શિયાળો પૂરો થાય ને ઉનાળો ધગધગતો તાપ આવે અને પતરા ખરેખરા તપે ને, ત્યારે જે બચ્ચાને છાતી વળગાડીને દોડધામ કરતા હોય એ જ બચ્ચાને છાતી ઉખેડી નાખી પતરા ઉપર મૂકે ને એના પર પોતે બેહે. શું કામ, દેહ ઉપર ઘાયો. ક્યાં ઘાયો, શરીર ઉપર ઘાયો. પણ ત્રણ દેહ ત્રણ અવસ્થા થકી પર સ્થિતિને જે પામી જાય, મારની સાથે સંલગ્ન બની જાય, એને કહેવાય કૈવલ્ય મુક્ત. શું કહેવાય, કૈવલ્ય મુક્ત. જ્ઞાનથી જીવન મુક્ત થવાશે, વિજ્ઞાનથી ભજન, ભજનના આદરથી ભજન ખૂબ કરશું તો શું થવાશે, વિદેહી મુક્ત થવાશે. કૈવલ્ય મુક્ત જેને થવું એને ધ્યાનનું અંગ પાડવું પડશે. ધ્યાન કરવાથી કૈવલ્ય મુક્ત થવાશે. યાદ રાખજો, સ્વામી વાત અમુ લખે, 50 માળા ફેરવે પછી ધ્યાન થાય. સ્વામી એમ ન કીધું ધ્યાન થાય પછી 50 માળા ફરે, એવું ન કીધું. એવું કીધું 50 માળા ફેરવશે પછી ધ્યાન થાય. કેમ તે બધા હમ હમી ધ્યાનમાં બેસી ગયા, આપણને આવું ક્યાં કઈ ગમે જ છે, નહી ગમે તો સારું, ગમે તોય ઘણું. હું તો આ તમે ન કરો કઈ, ગમે તોય ઘણું, લ્યો ગમશે જ ક્યારેક કરશે. માર્કેટમાં તમે કાંઈક વસ્તુ આમ આટો મારવા ગયા હોય ને તમને કોઈ વસ્તુ કહ્યું ખીચામ કાંઈ ન હોય તો તમે જોઈને આવતા રહ્યો, પણ એ તમારી જીવમાં ઉતરી ગયો, મારી વસ્તુ સરસ છે, લીધા જેવી છે, ખીચામ કાંઈ નથી, લ્યો નહીં, પણ જે દી તમારે તેવર થાય ને તે લઈ આવો. સાચું ખોટું હે, એમ આજ કદાચ લેવલ નહીં હોય પણ વાત ગમતી હશે તમને તો કાલ તમારી તેવડ જ્ઞાન વિજ્ઞાનથી તેવડ થશે ત્યારે એ વસ્તુ તમે ખરીદશો. માને તે દાડે તમે આજ ભલે તમે ધ્યાનની સ્થિતિમાં કદાચ ધ્યાન નહીં કરતા હોતા તો કરતા હશો તો નહીં લાગતું હોય, પણ તમે જ્ઞાન વિજ્ઞાન બેમાંથી પ્રસાર થશો એટલે લેવલ બંધાશે. લેવલ બંધાશે તરત ધ્યાન કરવાનો સંકલ્પ થશે ને ધ્યાન કરશો ગમે તોય સારું એમ. નતર અમુક અમુક ત્યાગની ને વૈરાગની ને ભજનની વાત જ ન ગમે ને એવા કાળા મેશ મોઢા કરે. એટલા માટે હું ઘણી ફેરી જો અમારા આયોજકો એમ કે સ્વામી રાજકારણી કરેલા ને બોલો, મેં એક નહીં એ કોઈ લાવ, મેં એક કે નહીં વાંધો, મેં કીધું એને જોતું નથી આપણે પીરો છું એ કે સેટિંગ થાય કહો. પછી બહુ આગ્રહ કરે ત્યારે હું એને કહું, આમાં કોઈ રાજકારણી બેઠો માફ કરજો, અને તો થાય કરી લેજો. હું એને સ્પષ્ટ કહું તો પછી તમારે લાવવા જોઈએ ને તો એક કામ કરજો, આપણી કથાનો ટાઈમ 6 વાગે પૂરી થાય છે ને, તો 6 માં 5 મિનિટ બાકી હોય ને ત્યારે લાવજો, જેથી કરીને આનો ટાઈમ ન બગડે, આપણો ન બગડે, એને અરે બગાડવાનો ટાઈમ. તમને કહું છું તમે બહુ નહીં સંબંધ રાખતા અને બહુ એમાં પડતા નહીં ભલામણ, એ હાલે જ રાખવાનું, એ બધું હાલે રાખવાનું, આ હાંકવા જેવું છે. કેવલ્ય મુક્ત, ત્રણ દેહ ત્રણ અવસ્થા થકી પર સ્થિતિ થાય અને કેવલ્ય મુક્ત કહેવાય. અને ભક્તો એ સ્થિતિ પામવા માટે સ્વાય મહારાજે આપણને ધ્યાન જ બતાવ્યું. શું બતાવ્યું છે? કાર્યાણીનું 12મું. મહારાજ કહે કારણ શરી જીવને ગમે એટલું લાગેલું હોય, કારણ ઉખડે એટલે કેવલ્ય મુક્ત, પણ મહારાજ કે એનું તોડવું હોય તો જો બરાબર માર્કિંગ કરજો. એમાં મારા આ સ્ટેપ તો બધા બતાવ્યા છે. મહારાજ કે એને માટે મારું સ્વરૂપ સમજ્યામાં આવે, એટલે શું થયું? જ્ઞાન. મારું સ્વરૂપ સમજ્યામાં આવે અને મારું સ્વરૂપ સમજીને આજ્ઞાનું અનુસંધાન, વચનનું અનુસંધાન રાખે અને ભજન કરે, એટલે વિજ્ઞાન. અને પછી મહારાજ કે ધ્યાન કરે, કેવલ્ય મુક્ત. મહારાજ કે ધ્યાન કરે, આંબલ્યો આંબલ્યો કાચો આંબલ્યો હોય એને આમ બીએ ને આમ સાલ છોટેલી હોય, ગમે એમ કરો તો ઉખડે નહીં, પણ એને શેકે તો એ મહારાજ કે શેકાયને અલગ થઈ જશે, શેકાયને અલગ થઈ જાય. એમ ભક્તો દેહ આત્માથી અલગ થઈ જાય એને કહેવાય કેવલ્ય મુક્ત. ફક્ત મહારાજમાં મસ્ત બની જાય એને કહેવાય કેવલ્ય મુક્ત. જો સ્વામી કે જીવન મુક્ત, વિદેહી મુક્ત તથા કેવલ મુક્તના ભેદ કયા છે? તે મધ્ય કેવલ મુક્તની સ્થિતિ કહીએ, જેમ પૃથ્વી જળમાં રહી છે અને બહાર જણાય છે તો પણ જળમાં છે, તેમ કેવલ મુક્ત સદા પરમેશ્વરમાં જ રહે છે. તે કયું છે? જે અક્ષરમશ્ય શરીરમ, એ વ્યવહારમાં રહ્યા પછી પણ, વ્યવહારમાં રહ્યા પછી પણ સંપૂર્ણ અલિપ્ત હોય. મહારાજ કે એમાં રહ્યા પછી જાણે રોજ નથી, અખંડ મહારાજમાં રમતો રે. મહારાજ કે કેવલ્ય મુક્ત કહેવાય. આ સ્થિતિ ગૌર્ધન શેઠની હતી. કેવી હતી? કેવલ્ય મુક્ત સ્થિતિ ગૌર્ધન શેઠની. લે ગૌર્ધન લે, અમને સૂતર ફેણી ખવડાય. વડતાલ મહારાજ બેઠા હોય ને ખંભા ખંભાત ને ભક્તો સૂતર ફેણ લાવ્યા અને મહારાજ સભાવરી બેઠેલા, ગૌર્ધન શેઠે મોઢા સુધી ધ્યાન ભજન કર્યું. સવારમાં થોડું મોડું થયું, જોકે સવારમાં 5:30-6 વાગે સભા થઈ ગયેલી ગોમતી કાંઠે. ગોર્ધન શેઠ સ્નાન કરવા માટે આવ્યા, ખભે ઓલું રૂમાલ પણ જે છે ખલતો નાખીને સ્નાન કરવા જતા મારે ક્યાં ગોર્ધન અહીંયા આવ્યો તો કે અમારા શી આજ્ઞા લે, આ સૂત્ર ફેમને ખવડાય. બેસી ગયા પલોઠીવાળે, મીડ્યા ખાવા પૂતે, સુરા ખાસ સોમલો ખાસ એક બે ગુસ્તામાં આ ગોલકોનો બધી ખાઈ જાય કે. મહારાજે કીધું અમને ખવડે, આ પોતે મીડો ઝાપટવા કે. પછી ઓલા બહુ ખુશફુસ ખુશફુસ કરવા માંડ્યા ને, ત્યારે મહારાજ ગઈ ગોર્ધન રાખ્યા રાખ્યા, આવું તું થોડી ખાઈ લે. તો ગોર્ધન શેઠ કે પણ મહારાજ મારે તો નાવાનું બાકી છે, હજી તો પૂજા પાઠે બાકી છે. સુરા ખાંસી ગોલકુનો 5 કિલો ઝાપટી ગયો ને નાવાનું બાકી છે કે. મહારાજ કે તમે ગોર્ધન શેઠને સમજી શક્યા નહીં. ગોર્ધન શેઠ એને દેહનું અનુસંધાન નથી, એ અમારા મખણ રમ્યા રાખે છે. મહારાજ કે મહારાજ એ તો વાતો કરવી બાકી કઠણ કામ છે. મહારાજ કે એને માટે વડાગુરુ મીઠું અને સાકર હરખાત છે. ઓલા તો હોશિયાર રબરા, મીઠું સાકર બી લે સુરા ખાત છે. ગોર્ધન શેઠ નાયધન પૂજા કરીને જયારે આવ્યા ને ત્યારે કેટલું ખાવ તો એ તો એક મુઠ્ઠી આમાં થઈને ઝાપટે, એક આમાં જ ઝાપટે. સુરા ખાત છે સોમલા ખાચરના મનમાં વિચાર થમેડ્યો, એટલે ભણો આપ કોને મોકલો જ લેવા, આ બે હાકર લઈને આવ્યો લાગે કે. મીઠાની વધેલી કણસમાં આંગળી બોળીને જ્યાં મોઢે અડાડીને જીભ ગોટો વળી ગઈ ત્યારે ખબર પડી કે ઓહો, ગોર્ધન શેઠની આ સ્થિતિ, આને કહેવાય કેવલ્ય મુક્તની સ્થિતિ. અદ્ભુત સ્વામી એ વાતો લખી રહ્યા છે. અને ઇન્દ્રિય અંતકરણની ક્રિયા થકી જીવની ક્રિયા પૃથક સમજતા આવડે તો સર્પની કાચળીની પેઠે દેહાદિક ભાવ થકી જીવ જે તે અલ્પકાળમાં જુદો પડી જાય. ને શ્રીહરિજી મહારાજની મરજી જાણ્યામાં આવે, જેમ સાબરમતી નદીમાં સમુદ્રની વેળ આવે છે ત્યારે તે ખારી થઈ જાય છે, ને વેળ જ્યારે પાછી વળે છે ત્યારે મીઠી થાય છે, તેમ શ્રીહરિના ભક્તને વિશે ધર્મ અધર્મ સર્ગ રહે છે, ને જેમ તલને ફૂલમાં વસાવીને ઘાણીમાં પીલે છે તે ફૂલેલ થાય છે પણ તેલ થતું નથી, તેમ લોભ કામાદિક અધર્મ સર્ગને ધર્મામૃત પ્રમાણે વર્તીને જીતે તો શુદ્ધ એકાંતિક ભક્ત થાય છે. સ્વામી કે ઇન્દ્રિય અંતકરણની ક્રિયા થકી જીવની ક્રિયા પૃથક સમજતા આવડે તો સર્પની કાચળીની પેઠે દેહાદિક ભાવ થકી જીવ જે તે અલ્પકાળમાં જુદો પડી જાય છે. ઇન્દ્રિય અંતકરણની ક્રિયા થકી જીવની ક્રિયાને પૃથક સમજતા આવડે તો દેહની ક્રિયા એટલે ઇન્દ્રિયોની ક્રિયા, અંતઃકરણની ક્રિયા જીવથી જુદી છે એમ સમજતા આવડે તો. મહારાજ જો કે આપણને એમ કીધું છે, આજ્ઞા કરી છે. મહારાજ કહે કે જ્યારે દેહના ભાવ સોતું સમજવું, દેહના ભાવ સામે જ્યારે આત્મારૂપ વર્તું ત્યારે દેહના ભાવ સામે જોવું જ નહીં, અને દેહના ભાવમાં જ્યારે વર્તા ત્યારે આત્મા સામું જોવું જ નહીં. વચનામૃતમાં કીધું કે કેટલામું છે, કોલો કેટલા વચરામું છે, આમાંથી કેટલા જણા કહી શકશે કેટલા વચરામું છે? ઉશાંગળી બરાબર કરો જી, આમાં કોઈ ખરું? આ કે વિદ્વાન એક નહીં, એ યોગેશ્વર તમારું કોઈ નહીં, તે વચરામૃત ભણજો. આ વેદાંત વેદાંત એ તો બધું ઠીક છે, શું છે પાયો મજબૂત કરવો પડે આપણે, બાકી ભણ્યા જેવું તો વચરામૃત ને સ્વામીની વાતો શું કહો. હે આ પાયો જે છે ને એ હોમલની બિલ્ડિંગનો પાયો છે. ગોપાલ સ્વામી વાતો વચનામૃત એ કેટલા કેટલી બિલ્ડિંગનો કેટલા માળની બિલ્ડિંગ હો બિલ્ડિંગનો હો માળની બિલ્ડિંગનો પાયો છે. ઓલા બે માળ ત્રણ માળ ચોથો તક નહીં, આમાં પરમિશન નહીં મળે. કેટલા વચનામૃત છે કયો મુકુંદ ભગત? બારમું સાચું, ચૌદમું ખોટું. સારંગપુરનું બારમું વચનામૃત છે, તમને ખબર પડી ને કેટલામું છે, શેનું ભણ વાંચો છો ને રજભાઈ, વાંચો છો ને ભાઈ, ખાલી વાંચો છો, મનન કેદી કરશું જેવરભાઈ? ક્યાં સુધી રૂપિયા સામે દ્રષ્ટિ નાખશું બબભાઈ? સારંગપુરનું બારમું. મહારાજ કે આત્મરૂપ જ્યારે વર્તું ત્યારે દેહની ક્રિયા સામે જોવું જ નહીં, અને દેહમાં જ્યારે વર્તું ત્યારે આત્માની ક્રિયા સામે ન જોઈએ. એનો મતલબ ભક્તો એવો અર્થ અહીંયા સ્વામી કરવા માગી રહ્યા છે. સ્વામી કે ઇન્દ્રિયો અંતકરણની ક્રિયા થકી જીવની ક્રિયા પૃથક સમજતો આવડે તો સર્પની કાચળીની પેઠે દેહાદિક ભાવ થકી જીવ જે તે અલ્પકાળમાં જુદો પડી જાય છે. ઇન્દ્રિયોની ક્રિયા અને અંતઃકરણની ક્રિયા એથી જીવ જુદો સમજે, માને દેહ કરીને બધો વ્યવહાર કરવો પડે. તમે દીકરાઓને ભણાવો પડે, ગણાવવા પડે, પરણાવવા પડે, એ બધી દેહની ક્રિયા છે. એ બધું કર્યા પછી આ આ છોકરો, આ કાકા, મામા, માસા બધું છે, પરંતુ તેમ છતાંય ધ્યાન ભજનમાં જ્યારે બેહવાન થયા ત્યારે હું વિચારે એમાંથી કોઈ મારું છે જ નહીં, એની ક્રિયાથી જુદો પડ્યો. દેહના સંબંધી કોઈ મારા છે જ નહીં. માનો કે આંખ, કાન વગેરે વગેરે, આંખ છે જગતના રૂપને જોવા માટે ખેંચાય, કાન છે એ જગતના શબ્દ સાંભળવા માટે ખેંચાય, એ સેકન્ડ વિચાર કરે એ ઇન્દ્રિયનું કાર્ય છે, એમાં મને કાંઈ પ્રાપ્ત નહીં થાય, એમાં જો હું જરાય કે લેવાઈ જાય તો મારો મોક્ષ બગાડશે, જુદો પડે, એટલે ઓટોમેટિક ઇન્દ્રિયો પણ પાછી ઉડી જાય. મન છે એ મહારાજને મૂકીને કોઈ સંકલ્પ વિકલ્પ બીજો કરવા જાય, તરત વિચાર કરે કે આ માર્ગે મારે જવાનું નથી, આ માર્ગે હું જઈશ તો ભગવાન ક્યારે ભજીશ, આમાં કોઈ પણ જગ્યાએ હું જો ખૂટી જઈશ તો મારો મોક્ષ બગડી જાય, આત્માનું ભૂંડું થશે. આમ વિચાર થતાની સાથે મન જે સંકલ્પ વિકલ્પ કરતો હોય એ બંધ થઈ જાય. જુદું પડવું એટલે બંધ કરી દેવું, જુદું પડવું એટલે એ ભલે કરતા નહીં, તે આપણે આપણે એમ નહીં, સમજાણું, આ એક ભલે જગત રૂપ જોઈ જાય કરતા આપણે આપણે ન માનવું આપણે એમ નહીં, અને એમ કોઈ ઠેકાણું ન રહે. કાન ભલે જે સાંભળે ભલે ને સાંભળતા, આપણે શું લેવા દેવા? એ ભલે ફિલ્મના ગીત સાંભળે આપણે શું લેવા? એમ નહીં. મન ભૂંડા ભૂંડા ગાઢ કરી ભલે ને કરતો આપણે શું લેવા દેવા? એમ નહીં. પણ ઇન્દ્રિયો જ્યારે વિષય બાજુ જતી હોય ત્યારે ઇન્દ્રિયો થકી આત્મા અલગ છે, અને એ જો વિષયને હું ગ્રહણ કરીશ તો મારે આત્માને ભોગવવા પડશે, અને વિષય જેટલા દેખાય ઇન્દ્રિયો દ્વારા જે કાંઈ ગોચર છે બધું નાશવંત દુઃખરૂપ છે, એવો વસ્તુ વિચાર કરી અયોગ્ય રૂપ જોવા આંખ ખેંચે તો પાછી વાળી લે, અયોગ્ય શબ્દ સાંભળવા કાન ખેંચે તો પાછો વાળી લે, અને પોતે આત્મા રૂપ બની પરમાત્માના ધ્યાન ભજનમાં લાગી જાય. મન અયોગ્ય સંકલ્પ કરતો હોય તો એનો વિચાર કરી અને એ સંકલ્પ વિરામ પમાડી અને પછી આત્માની અંદર લાગી જાય અને દેહ ઇન્દ્રિયો થકી વિરક્ત બની જાય. પછી વિરક્ત બન્યો માને પછી ઇન્દ્રિયો જે આંખ છે ખરાબ જોવાનો સંકલ્પ ન કરે, કાન ખરાબ સાંભળવાનો સંકલ્પ ન કરે, ત્વચા ખરાબ સ્પર્શ સંકલ્પ સ્પર્શ બાજુ ન જાય, અને મન છે કોઈ અયોગ્ય ઘાટ ન કરે, આવી સ્થિતિ પ્રાપ્ત કરી શકે તો અહીંયા સ્વામી કહે ઇન્દ્રિય અંતકની ક્રિયા થકી જીવની ક્રિયા પૃથક સમજતા આવડે તો સપની કાચળીને પેઠે દેહાદિક ભાવ થકી જીવ જે તે અલ્પકાળમાં જુદો પડી જાય છે. આવી રીતે વિચાર કરીને જો ભજન કરે ભેગું ભેગું નહીં, દાખલા ધૂને બોલતો હોય ને પછી આમ 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 બધે જોતો ડૂસ્યું જોતો જાય, આખી જિંદગી ધૂન કરે ને તો જુદો ન પડે, સમજાય છે તમને? આ ઘડીક ધૂનમાં મસ્ત બની જાય અને પાછો નોરતા મજે ન્યાય ઠેકડે ચડી જાય, આખી જિંદગીમાં કોઈ દીધું દોનો પડે. અહીંયા સંતોની પાસે બેઠો હોય ત્યાં સુધી આમ સરસ સરસ વિચાર આવે, પણ બહાર નીકળી ન કરવાના સંકલ્પ કરવા માંડે તો કોઈ દી જુદો પડી શકે નહીં. તે દેહ એ થકી આત્માનો જુદો કરવો પડશે, દેહના ભાવ થકી જુદો કરવો પડશે, પણ યાદ રાખજો કરવું તો આપણે જ પડશે. કોઈ કરી નહીં દે, કોઈક તો રસ્તો દેખાડશે, કરવું તો આપણે જ પડશે. ટીચર ભણાવી દે, સમજાણું તમને, ટીચર ભણાવી દે પણ યાદ તો તમારે જ રાખવું પડે. ટીચર કે યાદ ન રાખી દે, હા બહુ હોશિયાર ટીચર બધું યાદ રાખી દીધું, હાલે કોઈ દી હે પોહા એવો હોશિયાર હોય ને, એ ખાલી ભણાવી દે, યાદ તો પોતે જ રાખવું પડે. એમ ભક્તો, સંતો સત્શાસ્ત્રો ભગવાનના ખરેખર એકાંતિક ભક્તો આપણને વ્યક્તિ બતાવે, કરવું તો આપણે જ પડે. અહીં તમે બધા બેઠા છો અને પાછા અહીંથી બહાર નીકળો અને આમ તેમ ગમીને દ્રષ્ટિ નાખતા જાઓ, જોકે ભગવાનના ભક્ત માટે ભયંકર કહેવાય, એમ ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત હે એ પર નારી સામે દ્રષ્ટિ નાખે. ભક્તો વિચાર કરજો આપણે કોણ છીએ, કોના છીએ, કોણ છીએ અને કોના છીએ, એ વાતના વિચારને જિંદગીમાં કોઈથી ભૂલશો નહીં. એવા કંગાલ નહીં થઈ જતા, ભિખારા નહીં થઈ જતા. ભગવાન સ્વામિનારાયણના આશ્રિત એ કંગાલ ન હોય, ભિખારો ન હોય. એ ભિખારાનું કામ છે, એ કંગાલનું કામ છે રસ્તે હાલતા ગમીને અગાશી અટારીમાં દ્રષ્ટિ નાખવી, કોઈ પણ બેન દીકરી ઉપર ગમે એમ દ્રષ્ટિ નાખવી, એ કંગાલ ભિખારાનું કામ છે. ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત એવો ન હોય. અરે ભગવાન સ્વામિનારાયણના આશ્રિતની તો ખુમારી કેવી હોય, કેટલી ખુમારી હોય. ઓલા વસ્તા રાવળ કેટલાય દાડા સુધી હાળી રોકાણી ખબર નહોતી ઘરમાંથી, તોય મારી હાળી મારા ઘરમાં, દીકરીનો સંબંધ થયો. એટલે સંબંધ જોવા માટે આવે, કીધું કેમ થયું દીકરી ધ્યાનમાં આવી, તો કે એને ગાલે જરાક લાલ લાખું છે, તો મને ખબર નથી કે એના આપણે વારસતા, તમને ખબર નથી તમારી દીકરીને ગાલ લાખું, પણ મેં મારી જિંદગી મારી દીકરીને ઓઢા અમે કીધું જોયું જ નથી, એના આપણે આશ્રિત, એના આશ્રિત, એના વારસદાર. માટે યુવાનોને ખાસ કહું છું, જીવનની અંદર બ્રહ્મચર્ય છે તો બધું જ છે, જીવનના ચારિત્રથી વ્યક્તિની મહાનતા છે, યાદ રાખજો ચારિત્રથી વ્યક્તિની મહાનતા છે. ચારિત્રવાન જીવન જેટલું બનશે ભક્તો, એટલી જ મારની ખુમારી ચડશે, જેટલું ચારિત્ર દ્રઢ થશે એટલું જ આ દેહ કરીને પરમાત્મા ભજી લેવા છે, આત્માને પરમાત્માનો મેળાપ કરાવી દેવો છે, એવી અંદર જીવમાંથી ખુમારી ઉઠશે. અને ભક્તો જીવમાંથી જે ખુમારી ઉઠે ને એને કોઈ રોકી ન શકે, ઇન્દ્રિય અંતકરણની ખુમારીને હજી કોઈ પછાડી શકે, જીવની ખુમારીને કોઈ રોકી ન શકે, એવા ખુમારીવંતા બનજો, ખુમારીવંતા. એટલી ખુમારી હોવી જોઈએ. મહારાજે સંતોના નિયમ કાવ્યમાં એક સ્વામી નિષ્કાળ સ્વામી એક બહુ અદભુત કડી લખી કે ખુમારી જ્યારે મારની ચડે ત્યારે સાધનો પણ રંગ કેવો હોય, એને ન શકે નારી નયણ બાણ મારી. સમજાય છે તમને આ કડી? સમજાય છે કેટલી અદભુત કડી, કડી નાનકડી પણ કેવડું અદભુત રહસ્ય બતાવી જાય. એનો ન શકે નારી નયણ બાણ મારી, એનો મતલબ એ પોતે તો કોઈ દી નારી સામું ન જાય, પણ નારી કોઈની તાકાત નથી કે કામ બુદ્ધિથી એ ભગવાનના સાધુ સામે ઊંચી આંખ કરી શકે, એ સાધુની ખુમારી હોય. આંખ ઊંચી ન કરી શકે એમ, એ ખુમારી ન શકે એને નારી નયણ બાન મારી. ભગવાન ભક્તો ખુમારીથી જીવજો તો સત્સંગમાં આવ્યા એ કામનું, હે. નતર તો તમે મારના હરિભગત થયા, તમે સાધુ થયા કે કોઈ ભૂવો થયો, એમાં ફરક હું, હે, ફરખા જ. મહેરબાની કરીને એવું ન થાય, બસ મારને ખુમારીથી જીવવું છે, મારને મસ્તીમાં જીવવું છે. અને એ મસ્તીને જગતમાં કોઈ વગાડી નહીં શકે. સ્વામી બહુ સરસ કહે છે, સ્વામી કહે, દેહાદિક ભાવ થકી જીવ જેથી અલ્પકાળમાં જુદો પડી જાય ને શ્રી હરિજી મહારાજની મરજી જાણ્યામાં આવે, મહારાજની મરજી જાણ્યામાં આવે. જ્યાં સુધી આ દેહમાં રમતો રહે, દેહના સુખની અંદર જ આમ આમ ડૂબતો રહે, ત્યાં સુધી મારની મરજી સુધી પહોંચી શકે. ને મારની મરજી ક્યારે જાણી શકે, પોતે આત્મરૂપ જેમ જેમ બનતો જાય, જેમ જેમ જ્ઞાન વિજ્ઞાન થતું જાય, તેમ તેમ મારની મરજીની સમજતો જાય. કારણ કે શું થાય ખબર, એ તો બહુ બનતા, શું થાય, જેમ જેમ જ્ઞાન થાય એમાંથી વિજ્ઞાનમાં જાય, એમ એમ મારામાં હેત વધતું જાય, અને હેત વધે પરિણામ શું આવે, પ્રેમ બંધાય, પરિણામ શું આવે. મહારાજ કહે કે પ્રીતિનું એ જ લક્ષણ, જેને પ્રીતિ હોય એ પ્રિયતમની મરજી, આ જ્ઞાનથી શબ્દ હું મૂક્યો છે, મરજી એનું ઉલ્લંઘન જ કરી શકે. અને એની મરજી પ્રમાણ વર્તે, મરજી પ્રમાણ વર્તે ક્યારે, પહેલાં તો ઓળખાય ત્યારે વર્તે ને, તો એ મરજી ઓળખાય કેમ, તો કે પ્રેમ કરવાથી. પ્રેમ કેમ થાય, તો પ્રથમ જ્ઞાન થાય પછી વિજ્ઞાન એટલે પ્રેમ. જ્ઞાન બહુ મહત્વનું, પાછું એવું નથી, મારી સર્વોપરી નિષ્ઠા સમજ એ બહુ મહત્વની છે, પણ ત્યાંથી અટકીને જ જવાનું, બસ એટલું સમજવાનું, પછી વિજ્ઞાન સુધી જવાનું, મારામાં પ્રેમ બંધાય, પછી મારની મરજીને સમજી શકે. પ્રીતિનું એ જ લક્ષણ, પ્રિયતમની મરજીનું ઉલ્લંઘન કરીને વર્તી જ ન શકે, એમ મારા વચનામૃતમાં કીધું. કયા વચનામૃતમાં કીધું, કોઈ કહેશવામાંથી. ઓલી બાજુ એક ભગત છે કે થાંભલો છે, આમાં કોઈ ખરાબ ભક્તો એવા કયો, સંજય ભગત કાર્યાણીનું 11મું. ઓલા ભગત એક વચ્ચે જવાબ આપે છે, પણ તમને જ્ઞાન બરાબર થઈ ગયું, એ ભગત ઉશે આંગળી કરો તો ફરી વાર, જ્ઞાન બરાબર થઈ ગયું કે જે એમાં અચક ડચક છે પાકો, એને જ્ઞાન બરાબર થઈ ગયું જ્ઞાન. હું પ્રશ્ન પૂછવાનો જવાબ મને, ઊભા થઈ જાઓ, ઊભા થાવ જી, ઊભા થાવ, ઊભા તમે થાવ, કામ છે મારે, થાવ થાવ, મજા આવશે. જ્ઞાન થઈ ગયું, આ પુરુષોત્તમ નારાયણ એનાથી પર કાંઈ છે જ નહીં, સર્વ લીડર એ પોતે જ છે, એનું આપેલું બધા કળીતું ખાય, જ્ઞાન બરાબર થઈ ગયું, સાબાશ. આ કેટલી શિબિરે થયું, આજ નથી પડતી આને, હવે તમારું વિજ્ઞાન કામનું. ભલામણા માણા ઉતાવળ કરીને પછી પ્લાન કરાવીને એનો બંગલો આદરી દે, એની ભૂંડી દિશા ન થાય. પ્લાન બહુ મહત્વનો છે, યાદ રાખ, પ્લાન બહુ મહત્વનો છે, પ્લાન ઉપર બિલ્ડિંગ બને, યથાવત બને. જ્ઞાન એ બહુ મહત્વનું. આ મહારાજને જેમ છે એમ સમ્યક થિયરિકલ રીતે તો થિયરિકલ, પણ સમજવા બહુ મહત્વના, અને પછી તમે વિજ્ઞાન બાબત જાણ તો કામનું. બાકી તો ઘણા માતાજીનો સાક્ષાત્કાર નહીં હોય, નહીં હોય, વિજ્ઞાન તો એને એનું થયું, પણ જ્ઞાન અધૂરું, જ્ઞાન અધૂરું, માટે એનો સાક્ષાત્કાર પણ અધૂરો. જ્ઞાન બરાબર ને, હવે સરસ, દરેક શિબિર પર બહુ મારી આ ચર્ચાઓ થઈ, આનંદ છે મને કે આટલી શિબિરને અંતે એને જ્ઞાન થયું. નિશ્ચય સર્વોપરી નોંધ થતો એને દઠ, સમજણું, એમાં કાચું બહુ રહેતું હતું, પણ બહુ આનંદની વાત છે. કાર્યાણીનું કેટલામું કીધું, 11મું. ભક્તો હું ક્યારેક ક્યારેક કહું છું કે તમે પેન અને કાગળ હારી લેતો આવો, તમને આમ વચનામૃત યાદ નહીં રહે, અહીં પ્રમાણ આપ્યો ને તમે લખી લો ને, અને ઉતારે જઈને તમે વાંચો, લોઢામ લીટો થઈ જાય, લોઢામ લીટો, જિંદગીમાં તમને ન ભૂલાય. કાર્યની 11માં મહારાજ કે જેની સાથે પ્રીતિ હોય, પ્રીતિનું લક્ષણ, પ્રિયતમની મરજીની બહાર પગ મૂકે નહીં. અહીંયા પણ સ્વામી એ જ કહે છે કે ઇન્દ્રિયો અંતકરણના ભાવથી જુદો થાય, એટલે દેહ જેમ સર્પ સાપ કાચળી કાઢી નાખે એમ દેહમાં, દેહને કાઢી નાખે માને, એમાં લેશ માત્ર પ્રીતિ રહેવા ન પામે, અને દેહમાં પ્રીતિ જ્યારે રહેવા ન પામે ત્યારે સ્વામી કહે અલ્પકાળની અંદર શ્રી હરિજી મહારાજની મરજીને એ જાણી શકે છે. જેમ સાબરમતી નદીમાં સમુદ્રની વેળ આવે ત્યારે તે ખારી થઈ જાય છે, આ તો હાવ સાદી વાત છે, ને વળી જ્યારે પાછી વેળ વળે છે ત્યારે મીઠી થાય છે, તેમ શ્રીહરિના ભક્તને વિશે ધર્મ અધર્મ સગ રહે છે. ને જેમ તલને ફૂલમાં વસાવીને ઘાણીમાં પી લે છે તે ફૂલેલ થાય છે પણ તેલ થતું નથી, તેમ લોભ કામાદિક અધર્મ સર્ગને ધર્મામૃત પ્રમાણે વર્તીને જીતે તો શુદ્ધ એકાંતિક ભક્ત થાય છે. બહુ સરસ દ્રષ્ટાંત સ્વામી કે સાબરમતીની વેળ આવે એટલે બધું ખારું થઈ જાય, નદી ખારી થઈ જાય, વળી વેળ પાછી વળે એટલે મીઠી થઈ જાય. એમ ભક્તના જીવનમાં પણ આ ખારાશ અને મીઠાશ, ખારાશ મીઠાશ બે હાલે જ રાખે, ખારાશ મીઠાશ બે હાલે રાખે છે, કારણ કે દેહાત્મ બુદ્ધિ સોતો વર્તે છે. હવે એ કાંઈ મીઠી કર્યો શું કરવું પડે, તો સાધુ માટે ટકોર કરી. સ્વામી કહે ધર્મામૃત પ્રમાણે વર્તી અને પંચે વર્તમાનને દ્રઢ કરે, લોભ કામ સ્વાર્થ સ્નેહ અને માન પાંચેયને જીતે, એક પણ અંતઃશત્રુ ન જીતાય, એક પણ અંતઃશત્રુ આગળ પરાજિત રહે ત્યાં સુધી આ મોજને માણી શકે. અને પાંચેય જ્યારે શત્રુને જીતી શકે ત્યારે મોજને, જો સ્વામી બહુ સરસ શબ્દ કીધો સ્વામી, સ્વામી કે પાંચેય શત્રુને જીતી દે એટલે કેવું થાય, તો સ્વામી કે જેમ તલને ફૂલમાં વસાવીને ઘાણીમાં પી લે છે તે ફૂલેલ થાય છે. ફૂલેલમાં ખબર પડી, ફૂલેલ એટલે હવે જો કે આધુનિક તાવી કે વાત અલગ છે, જૂના જમાનામાં કેવું હતું, તેલને સુગંધિમાન કરવું હોય ને, દાખલા તરીકે ગુલાબની સુગંધ તલમાં બેહરી શું કરવું પડે, બેને આરી પીલ ના કેમ ન થાય, પહેલાં ફૂલનો ગુલાબના ફૂલનો આમ થર કરે, એના પર પછી તલનો થર કરે, એના પર વળી પાછો ગુલાબના ફૂલનો થર કરે, વળી તલનો થર કરે, ફૂલનો તલ કરે, એમ પછી એને 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 પડ્યા રહેવા દે, 7-8-10 દી એમ ભેગા રહે, ભેગા રહે ને પછી એ ફૂલને બધું પેલું ભેગું પીલી નાખે, પછી જે તેલ નીકળે એ ગુલાબની સુગંધવાળું નીકળે, જેને ફૂલેલી કહેવાય. એમ સ્વામી કહે કે આ જીવ જે તલ જેવી પોઝિશન એમાંથી એને ફૂલેલ કરવાનો છે, એટલે માયિક ભાવની સાથે જે વર્તી રહ્યો છે એને દિવ્ય કરવો છે, તો દિવ્ય કરવા માટે જેમ ફૂલની સાથે પીલ્યો એમ મહારાજની આજ્ઞાની સાથે એને પીલાવવું પડે, મારીની આજ્ઞાની સાથે પીલાશે તો દેહાત્મ બુદ્ધિ એની દૂર થશે અને એકલી દિવ્યતા જીવનની અંદર ખીલી ઉઠશે, પછી એ તલનું તેલ મટી અને ફૂલે થઈ જશે, એમ એ બધ મટી અને ભગવાનનો એકાંતિક સંત બની જશે, એકાંતિક ભક્ત બની જશે. ઘાણીમાં પીલે તે ફૂલેલ થાય પણ તેલ થતું નહીં, તેમ લોભ કામાદિક અધર્મ સર્ગને ધર્મામૃત પ્રમાણે વર્તીને જીતે તો શુદ્ધ એકાંતિક ભક્ત થાય છે, પછી એકાંતિક ભક્ત થઈ શકે છે. જો કે ભક્તો તમારે ધર્મામૃત વાંચવું જોઈએ, અહીં મળે, શિક્ષામૃત મળે છે, અમુક પુસ્તક તો લેજો જ તમે, ધર્મામૃત લેજો, બીજા નંબરમાં એક સ્વામિનારાયણ મહામંત્ર મહિમા અદ્ભુત પુસ્તક છે, એકવાર લેજો, જેનું ભજન કરીએ છીએ કોણ છે ખબર તો પડે. અને ભક્તો થોડુંક શાસ્ત્ર વાંચવાનો અભ્યાસ રાખજો, હાવ તમે હાવ નકરું લૌકિક લૌકિક હાવ લૌકિકમાં નહીં રહેતા, મહેરબાની કરીને 15 મિનિટ 1/2 કલાક તો કાઢો તમે, એવું વ્યસન પડી જવું જોઈએ સત્શાસ્ત્ર વાંચ્યા વિના રહી ન ગાય, ત્યારે મહારાજનું પ્રથમ જ્ઞાન થશે, જ્ઞાન જ આપને વિજ્ઞાન સુધી લઈ જશે અને વિજ્ઞાન જ જીવન મુક્તમાંથી વિદેહી મુક્ત અને વિદેહી મુક્તિમાંથી કેવલ્ય મુક્તિ સુધી આપણને લઈ જશે. માટે તમામ ભક્તોને ભલામણ છે, વગેરે વગેરે જે શાસ્ત્રો છે એને તમે ઘરમાં વસાવજો. એવી રીતે અહીંયા 26 વાતો થઈ, આગળની વાતને આપણે આવતીકાલે શ્રવણ કરશું, અત્યારે આપણી કથાનો ટાઈમ પૂર્ણ થાય છે માટે વિરામ આપશું.